ಅರುಚಿರ ಪೂರಣೆ ಎಂದು ಅದನ ಪ್ರಫುಲ್ಲಾಂಭೋ ಜನ್ಮ ಸದಸದೃಶಿಷ್ಟೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕುಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯ ಮೂರ್ತಿ ಜಗತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣೋ ನೀಲ ಕಂಠ ನಾರಾಯಣೋ ಹರಿ ಹರಿ ಕೃಷ್ಣ ಸಜಾನಂದ ಕೃಷ್ಣಸ್ತು ಮೇ ಶ್ರೂಯತಾಂ ದೇವದೇವೇಶ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಪ್ರಭೋ ತದಿಯೇನಾವಧಾನೇನ ಓಂ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ಶ್ರೀಕಂಠಾಯ ಸರ್ಜದಾಸಾಯ ನಮೋ ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವಾನನೆ ಜಯ ಶ್ರೀ ನಾರಾಯಣ ಮುನಿ ದೇವನಿ ಜಯ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ದೇವನಿ ಜಯ ಶ್ರೀ ನರನಾರಾಯಣ ದೇವನಿ ಜಯ ಶ್ರೀ ಕಾಷ್ಠಭಂಜನ ದೇವನಿ ಜಯ ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿ ಧೀರಜಾಕ್ಷಿ ಹನುಮಾನ್ ಆಪಣನೆ ಈಶ್ವರನೇ ಮಾರ್ಗ ಜವಾಮಾನ್ ವಧಾರೆ ವಧಾರೆ ಬಳ ಪ್ರಾಪ್ತ ಥಾಯ ಸೇವಾ ಯವಾಮ್ આખ્યાનો અને એના ઉપર પોતાનો કડક શબ્દ વાળો ઉપદેશ સ્વામી લખે જાય છે. હવે આખ્યાન આવે છે રુભુરાય રાજાનું. એ તપોમૂર્તિ કહેવાના, ભગવાનને પ્રસન્ન કરવા માટે એમણે તપ કર્યું. જેને ઈશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, ભગવદ ભક્તો આ કથા ઉપર ધ્યાન દે. રુભુરાજાની કથા ઉપર ખાસ, જેને ઈશ્વર પ્રસન્ન કરવાની ઈચ્છા હોય એ માણસ પ્રતિદિન થોડુંક તપ કરે, રોજે રોજ થોડું થોડું તપ કરો. રુભુ રાજા તપ કરે એ કથા આવશે. તમે કહેશો કે તપ એટલે શું? તો તપ બે પ્રકારના હોય છે. તપ બે પ્રકારના હોય છે. એક તપ સાધન છે, બીજો તપ સાધ્ય છે. એક તપ બીજા તપને માટે છે. ભગવાનના ભક્તો ખાસ તપની વ્યાખ્યા સમજી લે, ત્યાર પછી આપણે આખ્યાનમાં પ્રવેશ કરીએ. તપ એટલે શું? ઘણી વખત માણસ તપની વ્યાખ્યા આપોઆપ જુદી કરતો હોય છે, પણ સમ્યક તૈયાર તપની વ્યાખ્યા સત્સંગી જીવનમાં લખી છે. તપ કોને? બે પ્રકારના તપ. એમાં પહેલો તપ એ છે કે કંઈક ને કંઈક પ્રતિદિન પોતે પોતે પાંચેય ઇન્દ્રિયો દ્વારા જે કઈ વિષયને ભોગવતો હોય એ વિષયમાંથી થોડો થોડો એનો ત્યાગ કરો. આનું નામ તપ. આપણે દિવસ ઉગ્યા થી આઠમા સુધીમાં, અર્થાત સવારે જાગ્યા થી સુતા સુધીમાં કંઈક ને કંઈક ભોગો તો ભોગવીએ જ છીએ ને. આપણે ભોગો ભોગવવાના પાંચ સ્થાન છે અને ભોગો પણ પાંચ જ છે. એક આપણે ઈશ્વરે ભોગ ભોગવવા માટે આંખ આપી છે, કે આંખથી આપણે રૂપ ભોગવીએ છીએ. હા, આંખનો ખોરાક છે રૂપ. પછી બીજો આપણને ભગવાને ભોગ ભોગવવાનું ઠેકાણું કાન આપ્યા છે. આ કાનથી શું ભોગવાય છે? શબ્દ. કાનનો ખોરાક શબ્દ છે. ત્રીજી જગ્યા છે જીભ. ભોગ ભોગવવા માટે આપણને જીભ આપી છે ઈશ્વરે, કે જીભથી આપણે ભોગ ભોગવીએ છીએ. શું ભોગવીએ છીએ? રસ. રસાસ્વાદ. જીભનો ખોરાક છે સ્વાદ. ચોથી જગ્યા આપણને ઈશ્વરે આપી છે ત્વચા, ચામડી. એ ચામડીથી આપણે ભોગ ભોગવીએ છીએ. શું ભોગ ભોગવીએ છીએ? તો સ્પર્શ. ચામડીનો ખોરાક છે સ્પર્શ. માણસ માત્ર ત્વચાથી સ્પર્શ ભોગવે. અને પાંચમી જગ્યા છે નાશિકા. આપણે નાકથી ભોગ ભોગવીએ છીએ. શું? સુગંધ. સુગંધ ભોગવીએ. નાશિકાનો ખોરાક છે ગંધ. એટલે શાસ્ત્રમાં કહ્યું કે પાંચ વિષય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને પાંચ એ ભોગવવાની જગ્યા છે કાન, આંખ, જીભ, ત્વચા ને નાશિકા. હવે આ પાંચેય ઇન્દ્રિયોને રોજ થોડી થોડી ભૂખી રાખવી. આનું નામ તપ. અને ભૂખી રાખવી, થોડીક આંખને ભૂખી રાખવી, બહુ ખાવા ન દેવું. થોડાક કાનને ભૂખ્યા રાખવા, એને બહુ ન ખાવા દે. ચામડીને ભૂખી રાખવી, એને બહુ ન નીરવું. થોડીક જીભને ભૂખી રાખવી, એને બહુ ન ખાવા દે. મારે આ લાંબુ પાળું કરીને સમજાવવાની જરૂર એટલે પડી છે કે ઘણા માણસ ફક્ત ન ખાવું એને જ તપ માને છે. માણસ એક જીભનો ખોરાક ત્યાગ કરવો એ જ તપ કહેવાય, આવું સમજે છે. ઉપવાસ કરો એટલે તપ એમ. બીજી એને ખબર નથી એટલે કહેવું પડે છે. આંખને તમે સારું ન જોવા દો એ તપ છે. પરનારીને ન નિરખો એ જબરજસ્ત તપ છે. પરનારીના સૌંદર્ય ઉપર તમે દ્રષ્ટિ ન ફેરવો એ તપ છે. માણસ તપ કરે. પિક્ચર ન જોવો એ તપ છે. અયોગ્ય વસ્તુ ન જોવો એ તપ. આંખનો તપ કહેવાય. કાનથી તમે ન સાંભળવાનું ન સાંભળો એ તપ છે. ખરાબ ન સાંભળો. વળી નાસિકાથી તમે ખરાબ સુગંધ ન લ્યો એ તપ છે. જીભથી તમે અયોગ્ય ન ખાઓ, લસણ ડુંગળી ગાળ્યા છાળ્યા વિનાનું બાજારું ખોરાક ન ખાઓ એ જીભનું તપ છે. અને ત્વચાથી તમે સ્પર્શ ન ભોગવો, સ્ત્રીનો, નાના બાળકોનો, બહુ સારા ગાટલા ગોદડા વગેરેનો સ્પર્શ બહુ ન ભોગવો એ પણ તપ છે. આ તપની વ્યાખ્યા કરી. આ એક તપ કહ્યું, બીજું તપ કહું છું. તપ બે પ્રકારનું. પાંચેય ઇન્દ્રિયોના વિષયનો પ્રતિદિન થોડો થોડો ત્યાગ કરે માણસ, રોજ થોડુંક તપ કરે રાખે થોડું. હવે તમને આમ સમજાય એવું, વધારે સ્પષ્ટ સમજાય એવું કહું. આપણે રોજ માનો કે 20 કોળિયા જમતા હોઈએ તો એક કોળિયો ઓછો જમીએ ને, 19 જમીએ ને તો એક કોળિયો ઓછો જમ્યા એટલું તપ કર્યું એ જીભનું તપ. આપણે અહીંથી ઘરે જઈએ, ઘરે જતા સુધીમાં લગભગ 100-150 જેટલા રૂપ જોતા હોઈએ. માનો 10-15 ઓછા કરો, આમ એટલી કાબુ રાખો ને, એટલો કાબુ રાખો ને, 10-15 કમસે કમ ઓછા જોવો ને તો એટલું આંખનું તપ કહેવાય. આ વિષયો બિલકુલ બંધ થાય તો બહુ સારી વાત કહેવાય. પણ આ તો સંકોચ કરવાનું કહું છું. વિષયા નામ સંકોચ ઇતિ તપ. તપની વ્યાખ્યા આવી ગઈ સત્સંગ જીવન. પ્રતિદિન નિયમ પૂર્વક ન વિષયા નામ સંકોચ. રોજે નિયમ પૂર્વક થોડા થોડા વિષય નો સંકોચ કરો. આનું નામ તપ છે. માણસ તપ કરે, આવું તપ કરે. આને કહેવાય ઇન્દ્રિયોનું તપ. આને કહેવાય શારીરિક તપ. આ એક તપ મેં તમને કહ્યું. હવે બીજું તપ છે અંતકરણનું, આંતરિક તપ. અને એને કહેવાય માનસિક તપ. એ ગયું તો એક જ છે કે ભગવાનના સ્વરૂપમાં અંતકરણ અને ઇન્દ્રિયોની વૃત્તિને ચોટાડી રાખવી, સ્થિર કરવી. આ તપ બીજું કહ્યું. તમે જાગો ત્યાંથી સુવો ત્યાં સુધીમાં 5 મિનિટ ઈશ્વરને સંભાળો, અર્થાત ઈશ્વરમાં 5 મિનિટ મન રાખો તો એ તમે 5 મિનિટ સુધી આંતરિક તપ કર્યું કહેવાય. તમે 10 મિનિટ ભગવાનને યાદ રાખી શકો હૃદયમાં, ન ભૂલો ઈશ્વરને સતત 10 મિનિટ. 10 મિનિટ સુધી બીજો ઘાટ ન થવા દો તો એ જબરજસ્ત તમે તપ કર્યું કહેવાય. ભગવાનમાં જોડાઈ જવું, બીજા કોઈ સંકલ્પ ન થવા દેવા. અરે હું કહું છું કે તમે એક માળા ફેરવો, બરાબર વ્યવસ્થિત આસનમાં ટટ્ટાર બેસી, હાથમાં માળા સાતી સરખી આમ અધર રાખી, અને તમે એક મણકો લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ 108 મણકા પૂરા થાય, માળા પૂરી થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને આખી માળા ફેરવી નાખો, ત્યાં સુધી બીજો જો સંકલ્પ ન થવા દો, બીજું કશું મગજમાં યાદ ના આવવા દો, તો તમે જબરજસ્ત તપ કર્યું કહેવાય. ભલે ભૂખ્યા નથી રહ્યા, બીજું ભલે ગમે તે નથી, પણ આ તપ આંતરિક કહેવાય. અને વાસ્તવિકમાં તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, આને જ તપ કહેવાય છે. આ જ તપ, માણસ આ તપ કરે. અને આ તપ કરવું હોય ને તો મેં આગળ બતાવ્યું ને, શારીરિક તપ એ જરૂર જોઈએ. શારીરિક તપ વિના આંતરિક તપની સિદ્ધિ થતી નથી. તમે આંખેથી ગમે તે જોયા કરો, કાનેથી મનમાંનું સાંભળ્યા કરો, ફિલ્મના ગીત વગેરે, અને નાકે કરીને કોઈ વિષય જીવે, શરીરે ચોપડેલા અત્તર પાવડર આની બધી ગંધ લીધ્યા કરો, અને ત્વચાએ કરીને તમે મનમાંને સ્પર્શ લીયા કરો, પછી શું ભગવાનમાં મન રહે ખરું ભાઈ? પછી આંતરિક તપ સિદ્ધ થાય? ભગવાનમાં મનની સ્થિરતા એ અંતર તપ છે. એ અંતર તપ એ આત્માના કલ્યાણને કરનારું છે. અને શારીરિક તપ તો આંતરિક તપની સિદ્ધિ માટે જ છે, બાકી શારીરિક તપનો કોઈ અર્થ નથી. અને સાંભળી લો, શારીરિક તપ જો આંતરિક તપમાં વિક્ષેપ કરતું હોય તો માણસ છોડી દે. શારીરિક તપ આંતરિક તપમાં વિક્ષેપ કરનારું થતું હોય તો માણસ છોડી દે. તમે બહુ ભૂખ્યા રહ્યો, લથડી જાઓ, પછી તમે માળા ન ફેરવી શકો, ધ્યાન ન કરી શકો, તો એ તપ, એ તપ નથી, એ તો તામસ તપ કહેવાય. માણસ એવું તપ ન કરે, ગીતામાં ના પડે, માણસ તામસ તપ ન કરે. સાત્વિક તપ કરો, જે તપ ભગવાનને યાદ કરાવે, જે તપ ભગવાનમાં અને ભગવાનના ભક્તોમાં પ્રેમ વધારે, એનું નામ જ તપ છે. એક બીજી વાત, જે ધર્મ ને નિયમ ભગવાનમાં પ્રેમ વધારી આપે, ભગવાનના ભક્તો સંતોમાં પ્રેમ ને સુહૃદતા આત્મીયતા વધારી આપે, એ જ ધર્મ નિયમ કહેવાય. બાકી શું કરવાનું? ધર્મ નિયમ એન્ડમાં કર્તવ્ય તો એ છે, ઈશ્વર સાથે સંલગ્નતા. માટે ભગવાનના ભક્તો તપની સિદ્ધિ, બસ તપ કરે, કંઈક ને કંઈક તપ કરે. ઇન્દ્રિયોને કાબુ રાખવી એ તપ છે, મનને કાબુ રાખવું એ પણ તપ છે. ઇન્દ્રિયોનું કાબો, ઇન્દ્રિયની બ્રેક વિષયમાં ન જવા દેવું એ છે, અને મન ભગવાનમાં સતત જોડી રાખવું, અથવા ઇન્દ્રિયો અને અંતકરણની વૃત્તિઓ સતત ઈશ્વરમાં જોડી રાખવી, આનું નામ જબરજસ્ત તપ છે. આવું તપ માણસ કરે. હવે આપણે ધ્રુવ રાજાની કથામાં પ્રવેશ કરીએ. પ્રભુ ભજવા જેને કરવો ઉપાય ત્યાગ કર્યો, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર નો ત્યાગ કર્યો. આ રાજવીએ વનમાં ગયા, ત્યાં જઈ એક પગ ભર ઉભા રહ્યા તપ કરે. શા માટે? પ્રભુ પ્રસન્ન કરવા. સમજીએ, માણસ સકામ ને નિષ્કામ બે પ્રકારના હોય છે. ઘણા તપ કરે ને તો આ લોકની કઈ સિદ્ધિ માટે કરતા હોય છે, અને ઘણા તપ કરે છે કે ભગવાન ને રાજી કરવા માટે. બસ ભગવત રાજીપો, યહી પરમ સિદ્ધિ, એ સિવાય કોઈ સિદ્ધિની અને અંતરે આકાંક્ષા નથી. જેની જે ઈચ્છા હોય તે ઈચ્છા ઈશ્વર પૂરી કરે છે. પણ એટલું ચોક્કસ, ભગવાનને, ભગવાન આગળ આપણે ભગવાનને છોડીને બીજું માગીએ એ આપણી મૂર્ખામી છે. આપણે હજી ઈશ્વરને સમજ્યા નથી. ભગવાનની મહત્તા, મોટાઈ, એમાં રહેલું સુખ એ આપણે નથી સમજ્યા, એટલે આપણે ભગવાનની માંગણી નથી કરતા. ભગવાન પાસે જ આપણે બીજી ચીજને માગીએ છીએ. પ્રભુ રાજા તપ કરે છે પણ કોઈ અન્ય ચીજ વાસ્તે નહીં, કેવળ હરિ માટે, ભગવાન માટે તપ કરે છે. હે ભગવાન, તમે રાજી થાવ, બસ. ઓર કોઈ ચીજ ના જોઈએ, ના જોઈએ, તમે રાજી. ખાસ ખાસ આપણે સમજવું આ જિંદગીમાં ક્યારેય પણ જો મારું માનતા હોત, ભગવાન પાસે કોઈ પણ વસ્તુ ન માગો, બસ. કોઈ દિવસ કોઈ વસ્તુ ન માગો. આપણે ભગવાનને આપણા કરવાની કોશિશ ન કરો, આપણે એના થઈ જાઓ. એ તો બહુ મોટા છે. હા, એ તો બહુ જબરા છે. અને આપણા જેવા તો એને અનેક છે. તમ જેવા તો એક પ્રભુ, અને અમારા જેવા તમારે અનેક છે. ભગવાન ને આપણા જેવા તો કેટલાય છે. આપણે ભગવાન ને આપણા કરવાની મહેનત બહુ નકામી મહેનત. આપણે એના થઈ જાવ એટલે આપણા થઈ ગયેલા જ છે. સ્વામી એક દાખલો આપ્યો છે આમાં. કોઈ મોટો રાજા હોય ને, એની સંપત્તિ તમારે જોતી હોય ને, તો એની યારે યુદ્ધ કરે ના મેળાવે તો કે છે, મરીને એને ઘરે દીકરો થાવ એટલે વગર પ્રયત્ને બધી સંપત્તિ તમારી થઈ જાય. લડીને ના લેવાય, એને ઘરે દીકરો થાવ, લ્યો, એ રાજાનું જેટલું છે એટલું તમારું, તમે ગાદીએ બેસી જાય. એમ ભગવાનને આપણે મારી મચોડીને આપણા કરવા જવાની હું કામ મહેનત કરો છો? એના થઈ જાઓ ને એટલે એનું છે બધું તમારું, એનું છે બધું તમારું. સ્ત્રી પરણીને ધણીને ઘરે જાય, એ ધણીને એનો કરવા ધારે, એના કરતા ધણીની થઈ જાય તો ધણીનું જે છે એનું છે જ ને. અમુક વાત તો બહુ ઝીણી હોય છે, સમજવા જેવી હોય છે. ભગવાન આગળ કઈ માંગવું નહીં, બસ હો વાતની એક વાત. અરે કહીએ તો ત્યાં સુધી પણ કહેવાય કે ભગવાન આગળ છે ને, માણસ બહુ આમ આગ્રહ ન કરે. વધારે પડતો, વધારે પડતો તો દર્શનનો પણ આગ્રહ ન કરે. હે ભગવાન, દર્શન દેવો, આવો એ બહુ આગ્રહ ન કરે. તો બસ ભજન કર્યા કરો, આપણે પાત્ર થશું ને. ભગવાનને કહેવું નહીં પડે દર્શન દેવો, દેશ દર્શન એની મેળે દેશ. આપણે પાત્ર થવું જોઈશે બસ. અને નહીં પાત્ર બનીએ અને રોજ કહેશું ને, દર્શન દો ભગવાન, દર્શન દો ભગવાન, દર્શન નહીં દે. માટે ભક્ત તો છે ને ભગવાનમાં અખંડ મન રાખ્યાનો આગ્રહ રાખે. બીજા આગ્રહ બધા હટાવી દે જીવનમાં, બીજા આગ્રહ બધા કાઢો. એક આગ્રહ રાખો, મારો આ ઇન્દ્રિયો ને અંતકરણ સદાય ને માટે ઈશ્વરમાં રહેવા જોઈએ, બસ. અન્યત્ર ન જવા જોઈએ, આ આગ્રહ રાખો. અને આ દુનિયામાં ખરાબમાં ખરાબ કઈ હોય ને તો માગવું, બસ. માણસ બહુ ધા માગી માગી ના કરે. શા માટે ભિખારી થવું જોઈએ? હા, અરે ખરા ભક્ત તો ભગવાન આગળ હાથ ન લંબાવે, ભગવાન આગળ પણ ભિખારી ના થાય, એમાં સમાજ આગળ તો થાય જ છે ને, સમજવા જેવી વાત છે ને. આ જગતમાં હલકામાં હલકો કોણ એવું કહેવાનું છે કે માંગણ હલકામાં હલકો. રહીમ ઓ નર મર ચૂકે, એમ કહ્યું રહીમ ઓ નર મર ચૂકે જો પર ઘર માંગન જાય. એ માણસ મરી ગયો કહેવાય જે કોખની આગળ આમ હાથ કરે. શું ભારતીય કવિઓની આ એક જબરજસ્ત ચોટ છે. રહીમ ઓ નર મર ચૂકે જો પર ઘર માંગન જાય, જેને આમ હાથ કર્યો ને એને ભારતીય કવિઓ એમ કે છે કે એને જીવતો પછી ના માનો તો મર ચૂકે, મરી ગયો. પણ પાછી પાછલી પંક્તિમાં અવળો ઘા માર્યો કે ઉનસે પહેલે વો મર ગયે, એના પહેલા તો એ મરી ગયો કહેવાય. કે આમ કરીને માથ લાંબો કરે અને ઓલ્યો કઈ દે નહીં તો એ માંગનારા પહેલા ઓલ્યો મરી ગયો કહેવાય. હા, જેને મુખ સે નીકળે નાય, જે ના કહે માંગવા આવ્યો આંગણા મૂકો હાથ લાંબો કર્યો એટલે એ તો જાણે મર્યો. પણ એને હાથ લાંબો કર્યો ને એને જો હાથ ન લંબાવ્યો દેવા માટે તો એના પહેલા મરી ગયો. આમ કે ખાસ માણસ માંગે નહીં. અને દુનિયામાં ઘણી વસ્તુ ખરાબ છે પણ બધાથી ખરાબ માંગવું છે. સાંભળો એક બહુ સરસ મજાની વાત છે કવિ ગંગની છંદમાં, સાંભળો. આવું કહ્યું કવિ, કવિ ગંગે અકબર ને કહ્યું, અકબર એક બુરો પ્રેમ કો પંથ, પ્રેમ નો માર્ગ બહુ ખરાબ. હા, પ્રેમના માર્ગમાં હરદમ રડવાનું હોય, પ્રેમનો માર્ગ ખતરાવાળો. પ્રેમના માર્ગમાં ખપી જવાની વાત હોય છે. પ્રેમનું નામ, પ્રેમનું બીજું નામ છે સમર્પણ. પ્રેમનો અર્થ હું, તમે મને બહુ વાલા છો એમ, અને કહ્યું હોય કે મારા માટે દૂધ મેલો તો જરાક કરી લો નાથે, તમે વાલા બહુ. પ્રેમનો માર્ગ કે બુરો. બીજું કહ્યું, બુરો જંગલ મેં વાસો, જંગલમાં વાસ કરવો એ બુરો છે. એકાંત વાસ ખતરનાક, માણસ લથડી જાય એકાંતમાં. અને કાચી સ્થિતિ વાળા તો મહેરબાની કરીને એકાંત ન સેવે. કઈક ઈશ્વરમાં જોડાઈ જવાનું હોય એ એકાંતમાં રહેતો તો વાંધો ના આવે. પણ અંતરવૃત્તિ થઈ નથી, ભગવાનમાં પ્રેમ છીએ નહીં, એકાંતમાં જઈને બે ગુંડા જ ગાઢ થાય, ભગવાન ના સાંભળે. એને તો સત્સંગની વચ્ચે રહેવું. બુરો જંગલ મેં બાસો લખ્યું, બુરો નારી છે ને, નારીમાં ને છે ને ખતરનાક. માણસ વધારે પડતી નારીમાં આસક્તિ ન કરે, ખરાબમાં ખરાબ. બુરો નારી છે ને, બુરો મૂર્ખ મેં હાંસો, મૂર્ખની મંડળી બેઠી હોય ને એમાં કોઈથી હસવું નહીં, એ બહુ ખરાબ. મૂર્ખા બધા બેઠા હોય ને હરખી રીતે બેવું, ત્યાં તમે દાંત કાઢ્યા એટલે ગયા તમે પોચરા ના થઈ જાવ તરત. અને લખ્યું, એક બુરો સુમુખી સેવ, લોભિયા માણસની સેવ કરવી, લોભીની સેવા કરવી ને એ બહુ બુરી. મત કીજીએ કોઈ લોભીની સેવા ના કરે, શું પામવાનું એની સેવા કરે, એની શક્તિ નથી તમને કઈ આપે. ઘણા માણસ ઘણાની આગળ બહુ સંપત્તિ હોય ને એટલે એની સેવા કરે એમ કે આ કઈક દઈ દેશે એમ, પણ એની આગળ જેટલી સંપત્તિ છે ને એની ભારોભાર સામે લોભ છે, તુમારી સેવા ઉસકો સમર્પણ હો જાયેગી, આપકો કુછ ભી નહીં મિલેગા. માટે લોભી ની સેવા ન કરો. કોઈ ગુરુ છે, ગુરુ ભગીની ઘર ભાઈ, બેન ને ઘરે ભાઈ હારો નહીં. હા, બેન ને ઘરે ભાઈ જાય ને તો બહુ ન રોકાય, કારણ કે એમાં બેન ને ક્યારેક મેણું સાંભળવું પડે. હા, એને મેણું મારે ઓલ્યા લોકો, એટલે બહુ ના રહેવું. પછી લખ્યું બુરી નાર કુલક્ષ, કુલક્ષણ વાળી સ્ત્રી બહુ બુરી ખતરનાક. અને એમ લખ્યું સાસ ઘર બુરો જમાઈ, સસરા ને ત્યાં જમાઈ બુરો, હરિયમ જાઓ ને તો બહુ નો રોક. શાસ્ત્રમાં એવું લખ્યું કે સસરા ને ત્યાં પહેલે દિવસે જમાઈ સન્માન પામે, બીજે દિવસે એ આવ્યા એની કઈ નવાઈ નહીં, અને ત્રીજે દિવસે તો તૃણતુલ્ય થાય, અને ચોથે દિવસે જન જાણે હવે કેદી જાય. આવી પરિસ્થિતિ હોય માટે હારિયા જાઉં તો પછી બહુ રોકાવું, નીકળી જવું જલ્દી જલ્દી ત્યાંથી નીકળી જવું. અરે ગાડી ન મળે હોય તો છેવટ ભાડે સાયકલ કરીને પણ ખેતાળી મેળવવા, ત્યાં હું ખાઉં. સાસ ઘર ભૂરો જમાઈ, આવું લખે. પછી કહ્યું એક બુરો પ્રેત પંપાલ. હા, પ્રેત ને પંપાલ વાળી ખતરનાક છે. અને બુરો સુર ને ભાગનો, સુરવીર માંથી ભાગવું. હા, સુરાઓ ને ભાગવું એ બહુ ખતરનાક છે. સુરવીર ને છે ને હામી છાતી જેટલા ઘા વાગે ને એટલા એને માટે આમ ગૌરવ કહેવાય. છાતીમાં ઘા વાગે ને એ બધું એને માટે ગૌરવ કહેવાય. પણ ભાગતા લાગ્યું કુંઠે ભલકું જાણ્યો એ જેવું બીજું ભૂંડું નહીં, અને ભાગ્યો ને વાહે ભાલો વાગ્યો તેનું નાક જાય, એને વાહામાં એક ગાનો આવવો જોઈએ, મરી જાય હામી છાતી. બુરો સુરન મેં ભાગનો. હવે આ બધું બુરું છે, ઇન સબ બુરી ચીજો છે. કવિ ગંગા કઈ અકબર સુનિયે, આ બધી બુરી વસ્તુ કરતા એક સબસે બુરો માંગનો. બધા કરતા ખરાબ માં ખરાબ હોય ને તો આટલું મારું મહારાજ, આટલું તમારું. હા, નોખું ના રહેવું. માણસ માગે કઈ નહીં, બસ કરો ભજન, ભજન કરો ને કામ થઈ જાય. આપણે ભજન કરતા નથી ને બીજું બહુ કરી કરી કરીએ. ભજન કરવા માંડવું, એકવાર ભગવાન આવીને સામેથી આવશે. કોઈ કવિએ કહ્યું તું ગોવિંદ ગોવિંદ ગાયે જા, 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 ઓર પંથ તેરા બઢા. આપ આપણું કામ કરો, ઈશ્વર એનું કામ નહીં ભૂલે. આપણે આપણું કામ કરે જાઓ, ભગવાન ને બધી ખબર જ છે. આપણે આપણું કર્તવ્ય ભૂલીએ છીએ. ઈશ્વર કોઈ દિવસ એનું કર્તવ્ય ભૂલતા નથી. હા, ઈશ્વર એનું કોઈ દિવસ ભૂલતા નથી. આપણે ભૂલી દઈએ છીએ. પ્રભુ પ્રસન્ન કરવા માટે રઘુ રાજાએ અપાયેલું છે. એક પગે ઉભા રહ્યા અડગમને અચલ થઈ, કર બે ઊંચા કર્યા શરીર પર ફેર રે નહીં. ઈચ્છા મેલી અનપાનની પ્રભુ પ્રસન્ન કરવાને તા, પ્રભુ પ્રસન્ન કર. ઘણા રાજ્ય માટે તપ કરે તો એમ કહેવાય છે, તપેશ્રી રાજેશ્રી, તપ કરીને રાજ મેળવે અને રાજ મળ્યા પછી ખૂબ આડોડાય ને ઊંધાય, સત્તા આવ્યા પછી ઠેકાણું રહે નહીં ને, એટલે ખૂબ ભોગ ભોગવે ને પાપ કરે. હા, તપેશ્રી રાજેશ્રી, રાજેશ્રી નરકેશ્રી, આવું લોકો કહે છે. પછી રાજા થાય, પછી નરક માં જાય. આ તો પ્રભુ પ્રસન્ન કરવાને કાજ નથી જોતું રાજ, એને રાજ તો હતું જ. તજી આશા વળી તનની, જેમ તજી આવ્યાની જ રાજ, જેમ પોતાનો રાજ છોડીને આવ્યા ને, જેમ રાજની આશા છોડી એમ શરીર ની છોડી દીધી. હા, મોહ દેહ પડી જાય તો પડવાનો છે જ ને, અમથો પડશે એના કરતા ભગવાન માટે પાડીએ ને તો સારું. શરીર સર્વે સુકી ગયું, રહ્યું નહી લોહીને માં, અસ્થિ રહ્યા એક અંગમાં, રહ્યો શ્વાસ વાણ વિશ્વાસ. આમ જોનાર ને એમ લાગે કે હમણાં શ્વાસ નીકળી જાય. હારિકા સાથે ચામડી વળગી રહી છે બસ, નાડી રહી સર્વે નિસરી, ઉઘાડી અંગથી બાર, બધી નાડીઓ દેખાય છે બારી. હા, અને ગયું અંગ મળ્યું પેટ પૂંઠે, તોય કરે છે નામ ઉચ્ચાર, તોય શરૂ છે. હા, ભગવાન નામ સ્મરણ ચાલુ. વનમાં બેઠા છે, ભૂખ્યા ને તરસ્યા છે, શરીર સુકાઈ ગયું છે, હરિનામ સંકીર્તન થાય. અને આપણે તો બંગલામાં બેઠા હોય, સભા છે, ઢોલિયા પંખા એસી, વાહ વાહ, તોય ભગવાન ના યાદ આવે. ભગવાન સ્મરાય નહીં, તકલીફ છે. પજીન વળગ્યું અસ્થિ ને થઈ કૃષ કાયા, તપે કરી માથું ગોઠણ મોટા થયા, કારણ કે બધું માંસ સુકાઈ ગયું એટલે માથાના ગોઠણના હાડક્યા બહુ મોટા લાગે છે. અને હયું રહ્યું બારું નિસરી, હાડકાના છાતીના હાડકા પાળા અંબારા નીકળી ગયા. લાગે પવન અંગ લડથડે, વાયરો આવે ને તો શરીર આમ લડથડે. વળી ડોલે છે તેણે દે, એવું અચેત અંગ થયું, તોય તપ ન તજે તે. આવાથી આ ભારત ધરતી ઉપર ઈશ્વરને રાજી કરવા માટે તપસ્વીઓ આના જીવનમાંથી માણસ તપ શીખે. એવું નહીં માનું કે ત્રણે ટાઈમ ખાઈ પીને ધુબાકા દેવા એમ ભગવાન મળવાના છે, ખોટું છે. એ ખોટું છે. ત્રણે ટાઈમ સારું સારું જમે અને ઇન્દ્રિયો અંધકરણ ને બિલકુલ ન દમે, એ માણસને તો વિષયો જ ગમે. હા, એ થોડો ભગવાનને ગમે. માટે ઇન્દ્રિયોને વિષયમાંથી મરડે. સુકા કાષ્ઠ સમ ઉભા રહ્યા અરણ્યમાં એકાએ, હાલે ચાલે નહીં ચરણે, એ વિગ્રહી આંકરી ટેક, હાલે નહીં ચાલે નહીં આંકરી ટેક. તે ગામમાં એક ભાઈ મારી આગળ આવ્યો, મને કે સ્વામી મને વહેલું નથી જગાતું. શાસ્ત્રમાં લખ્યું કે આપણાથી અમુક ન થતું હોય ને તો સાધુને જઈને પૂછવું કે આ મારે થતું નથી, હું કેમ કરું તો મારાથી આ થાય. મને કે મારાથી વહેલું નથી જગાતું, મને કઈ ઉપાય બતાવો ને. ખરેખર વહેલું જાગવું આમ તારી અંતર ની દાન જ છે વહેલું જાગવાનું. તો હા, નહીં ઉપાય બતાવું એ કરશો તો જરૂર. મેને કહ્યું તમે કેમ સુવો છો, મને કે આમ પલંગમાં સુવું છું, શિયાળાનો વખત હતો સમજ્યા, નહીં તો ઓઢોશ કેટલું? તો કે સ્વામી હમણાંથી તો બે ઓઢતો હતો, પછી એક ઉપર ચાદર ઓઢું, સ્ટાર્ટ વધારે કાણી મને. મેં કીધું એક કામ કરો, આજ તમારા પલંગમાં નહીં હોવાનું. મેં કીધું હેઠળ છાતરી પાતરી સુઈ જવાનું. અને મેં કહ્યું એક જ ગોતડું ઓઢવાનું. મને કે એક જ? મેં કીધું વહેલા ઉઠવું હોય તો આમ કરવું છે. મને કહેવાનું પછી બીજે દિવસે મારી આગળ આવ્યા. મને કે સ્વામી 4 વાગે ઉઠી જવાનું, 4 વાગે. મેં કહ્યું કેમ છે? મારી બેટી ખરેખર ટાઈટ ભાઈ લજાકી જવાનું. આ પણ હવે હાજે હમાખે ખાય અને આરામથી માણસ હોવે, ક્યાંથી વહેલું જગે? પછી તો છે ને આમ બહુ મજા આવી ગઈ ને ઊંઘવાની, જેમ તાટી હવાર થતી જાય ને ઊંઘ જામતી જાય. ઠંડો પવન આવે હવારનો ભારે, પછી ઘરે હો હાજે તો નક્કી કર્યું હોય કે વહેલા ઉઠવું છે, અલાર્મ પણ મૂક્યો હોય, પણ અલાર્મ વાગે ને હવારે જરા આંખી ઉગાડીને ડટ્ટી ગોચીને દબી દે. બનતા બનતા બોલો અલાર્મ કે હાજે તમે કીધું તું ને હાંજની વાત, હાંજે ગયા તો હવાર છે. માણસ સાંજના વિચાર હવારે ફરી જાય, લ્યો હવારે એને એને ફરી જાય. એને એને નક્કી કર્યું, કોઈ કહ્યું ન હોય, એને નક્કી કર્યું આજ તો હવારે વહેલા જાય બોલો. અને બોલો અલાર્મ જગાડે, એને એને મૂકેલો, એને એને જગાડે, નીનો એ બંધ કરી દે. શું માણસની પરિસ્થિતિ છે! એને જાગવા હારું મૂક્યો હતો તોય બંધ કરી દે. લ્યો આવું છે જીવને, હા શરીરના સુખમાં માણસને આટલો બધો હો છે, તકલીફ ન થવી પડે. અને આને કેટલું તપ કર્યું બોલો! આપણાથી એક વહેલું ઉઠવા રૂપ તપ પણ થતું નથી. વહેલા ઉઠવાથી બળ વધે, બુદ્ધિ વધે, શરીર નિરોગી થાય છે, આંખોમાં તેજ વધે છે. વહેલા ઉઠવાથી બહુ ફાયદા થાય છે. વહેલા ઉઠવાથી ભજન પણ બહુ સારું થાય. ઘરમાં કોઈ ઉઠ્યા ન હોય ને ત્યાં આપણે જાગીને પૂજા પાઠ કરીએ ને તો એવું શાંતિમય વાતાવરણ હોય સવારનું, હા બ્રહ્મમય વાતાવરણ, ભગવાનમાં જોડાઈ જવાય. પણ આ તો આ બધા જાગે પછી જાગે. હવે ઘરમાં બધા જાગે પછી જાગો તો ખડબડ ખડબડ થતું હોય કેટલું, કે ડોલ ને નળ ને બાથરૂમ ને વાસણ ને ડખાક બખાક થાય બધું. આમાં માનસી પૂજા હરખી થાય નહીં, પૂજા હરખી થાય નહીં. માટે ભજન કરવું હોય ને એને વહેલા ઉઠીને ભજન કરવું, આવું રાખે માણસ. ભગવાનના ભક્ત વહેલા ઉઠે. ઘણા માણસને આમ વહેલા ઊંઘ તો ઉડી જાય પણ પડ્યા રે એમ થામતા ખાટલા, જેમ બહુ તડકો લાગ્યો અને ડોબું કેમ તળાવમાં પીડ્યું રે, ખાટલામાં પડ્યા રે. હું જાગી તો 4 વાગે જાઉં છું પણ પછી શાને એમ હુઈ રહું એટલે. પણ હું કરવા જાગી વહેલા જાઉં છો તો પછી નાહી ધોઈને ઉજામ બેહો ને. હું તો નામ લઉં છું એમ કે પાછા, હવે લેતા ન લેતા એ તો એ જાણે, લેતા હોય તો સારી વાત છે. માણસ વહેલા ઘણા મોડા જાગે ને, ઘરમાં બધા જાગી ગયા હોય ને પછી ઘરના વડીલ હોય ને એને તો હેત બહુ હોય ને વ્યાજ ઉપર, અને વ્યાજના વ્યાજ ઉપર તો બહુ પ્રેમ હોય એટલે નાના નાના છોકરા બધા ભાઈઓને હવારમાં કામ કરવા ન દે ને તો એમ કે જાઓ બાપા પૂજા કરીને જાઓ, તમને તિલક ચાંદલો કરે, પરસાદી દે, એટલે બધી ટીંડોરી ન્યા આવે સમજ્યા. અને બાબા ને એને જોઈને આમ હેતના આમ આમ ફુવારા વસુટે સમજ્યા. ભગવાનની મૂર્તિ પૂજામાં પધરાવી હોય ને એને જોઈને આમ બહુ આમ હૈયું આમ હિલોળે ન ચડે, પણ છોકરાને ભાડે ને આય મુન્ના આવ લાલા અહીંયા અહીંયા લે તને જાનલો કરું પછી તને પરસાદી આપું હમ એમ કરીને હવારમાં પૂજામાં પ્રેમ કરે છોકરા. એટલે હવે ઈશ્વરમાં પ્રેમ કરવાનો સમય, ભગવાનમાં હેત કરવાનો અવસર છે, પણ હેત કરે એ વખતે છોકરા રે. એમાં નાનો છોકરો હોય ને એ થોડી બહુ વાલો હોય સમજા, એને તો ખોળામાં બેહાડીને તિલક કરે, ખોળામાં બેહાડે પછી આમ તિલક કરે, પછી માળા ફેરવે તો ખોળામાં રાખે, એક હાથ એને ફેરવે ને એક હાથમાં માળા ફેરવે. ઘડીક થાય તો વડીલ ને ઊનું લાગે ખોળામાં સમજ્યા તમે, એમાં પછી ખબર પડે કે લે આ લે. આવી પૂજા ના કરે માણસ, સાવધાન. વહેલા ઉઠીને પૂજા કરી લે, તપ કરો, તપ કઈ વહેલા ઉઠવું એ તપ છે. આપણે રૂપ રાજાની જેમ જંગલમાં જઈને એક પગે ઉભા રહીને ફૂકાઈ ના જઈએ તો કઈ નહીં, પણ આમ થોડું ઘણું તપ કરો. અને મોટા મોટું તપ તમને કહું, મોટા મોટું તપ નિવૃત્ત માણસ ને મંદિરમાં બેસીને ભજન કરવું એ મોટા મોટું તપ. આ મોટા મોટું તપ મેં માન્યું, ભગવાન ના ભક્ત તપ કરે અને એ ભગવાન ને રાજી કરવા સુકા કાષ્ટ સમુભારયામ અરણ્યમાં એકાએક એકલા છે હાલે ચાલે નહીં ચરણે એવી ગ્રહી આકરી ટેક આકરી ટેક લીધી છે એ રાજી કરવા રમાપતિ અતિ આકરો તપ આદર્યો ધરણી લાગી ધ્રુજવા સ્વર્ગ કંપાય માન કર્યું છે ને ભારતીય લોકો પૃથ્વી ડોલી સ્વર્ગ કંપાય માન થયું આના તપથી આપણે આવું ન કરીએ તો કઈ નીકળવા થોડું ઘણું તો કરવું એવું તપ જોઈ આ કરું સર્વે બીના સુર અસુર હા સુર ને અસુર દેવ અદેવ બધા બીના નિષ્કુળાનંદ ના નાથ ને કહી લેશે સ્થાનક આપણા જરૂર એને બીક લાગી કે આપણા સ્થાનક લેશે એટલે દેવતા બધા ભેગા થઈને ભગવાન આગળ ગયા જેને ભગવાન ને અરજી કરી મહારાજ અમને રાખ્યા ત્યાં અમે રહ્યા હવે રાજી થાવ પ્રભુ હવે એ સ્થાનક ની અમને આશા નથી મહારાજ કે કા શું કા બોલ્યો એવો તપ કરવા મંડાણો છે તમને રીજવા વગર રહેવાનો નથી તમે રાજી થઈને સામે ઉભા થાવ એટલે તરત એમ કહેવાનો છે કે ઇન્દ્રાસન લ્યો સાંભળો એના અચળ તપ એ કરી હા અમે તપ્યા ઘણું ભગવાન કે તમારે ત્યાં જાઓ ચિંતા કરો માં તમે તાર મજા કરો જા એ સ્વર્ગ માટે તપ નથી કરતો દેવતાને મહારાજ કહે છે હા એ તમારા રાજગાદીના સુખ માટે તપ નથી કરતો એને રાજ તો હતું એ મારા માટે તપ કરે છે તમે ચિંતા ન કરશો તમને નહીં માગે એમ કહીને ભગવાન ઉઠ્યા છે અચાનક ત્યાં આવ્યા છે અને તેજ પથરાણું ભગવાન પ્રસન્ન મનોહર આકૃતિમાં મહારાજ વનમાં એ રૂભુની સામે જયારે ખડા થયા રૂભુની આંખ ઉઘડી મહાલૌકિક સ્વરૂપ ભગવાન નું જયારે જોયું છે અંતરમાં ટાઢો આનંદ ઉભરાણો છે ત્યાં તો ભગવાન મનોહર વાણી બોલ્યા માગો માગો રાય મોજથી હું થયો છું પ્રસન્ન માગો માગો રાય હું થયો છું પ્રસન્ન માગો રાજા શું જોઈએ છે તમારા ઉપર રાજી થઈ ગયો જે માગો તે આપો ભગવાન ને આમ હેત માતું નથી સમજાવ એનું શરીર જોઈ ભગવાન ને એમ થઈ ગયું કહો અને મારા માટે આટલી બધી તપશ્ચર્યા કરી ભગવાન આમ હાથ ફેરવવા માંડ્યા હેત કરી હાથ ફેરવે મુખ માથે ને સરે શરીરા
હેત કરી ને હાથ ફેરવે
મુખ માથે ને સરે ધીર જય રાજાનની આવી ગયા નયન માની ભગવાનની આંખો માંથી ટપક ટપક આંસુડા પડવા માંડ્યા રુભુરાઈ ની કાયા જોઈને કેવું તપ કર્યું છે એને કહું ભારત ઉપર એવા માણસ થયા છે એને ભગવાન ને રડાવ્યા હે કેવા હશે અતિ દિન આધીન ઉભા આગળ ઓશિયા થઈ
અતિ દિન આધીન ઉભા આગળ ઓશિયા થઈ
જાણે આપું એ તન ને હું મારું સુખ સર્વે તું જે છે ને એ બધું આને દઈ દઉં એટલું બધું આમ ભગવાન ને ભાલ ઉપરાણ આપી દઉં મારું સર્વસ્વ સુખ આને મારું જેટલું સુખ છે એટલું દઈ દઉં એટલું બધું આમ એનું તપ જોઈને ભગવાન રાજી થઈ ગયા ભગવાન ને રાજી કરવા હોય તપ કરો આ કથા એવું શીખવાડવા માંગે છે વાલપ દેખાડે છે વળી વળી એ તો કૈયા માં નથી
છે ઉતાવળા મન નિરજના છે પામ તો
ભગવાન નું મન ધીરજ પામતું નથી, અકળાઈ ગયા છે. હા, રૂભુ ની ધીરજ જોઈને ભગવાન ની ધીરજ ગઈ, શું આપ ઉતાવળા થઈ ગયા. ત્યારે રાજા પગે લાગીને ગયા છે, ધન્ય અનાથ ના નાથ, પ્રભુ ધન્ય છે તમને મહારાજ, તમને નયણે નિરીખ્યા પ્રભુ, એથી થઈ ગયો હું આજ સના. પ્રભુ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું આપની આગળ માંગુ છું, રાજી થાજો, હું માંગુ ઈ દેજો. સુનિયે રૂભુ ની માંગણી, બહુ માંગણી પ્યારી છે. રૂભુ હાથ જોડીને માંગે છે, આપણે પણ અહીંયા હાથ જોડીને ભગવાન આગળ માંગો. એ માંગે, માંગુ છું હું મહાપ્રભુ, સુનિયે વરમ અંતર મેં બોલીએ, માંગુ છું હું મહાપ્રભુ પંચ વિષય સંબંધી જે સુખ, એટલે પંચ વિષય સંબંધી જે સુખ તે માંગુ છું, એ અર્થ નથી. હું માંગુ છું હું મહાપ્રભુ પંચ વિષય સંબંધી જે સુખ, દેશો માં તે દયા કરી, પંચ વિષય નું સુખ દયા કરીને મહેરબાની કરીને આપશો, માં જેથી થાય તમથી વિમો. લાંબળો પંચ વિષય નું સુખ છે એ તમારાથી વિમુખ કરનારું છે. મહારાજ મારા ઉપર જો રાજી થયા હોય તો હું એ જ માંગુ છું, મને મહેરબાની કરીને પંચ વિષય નું સુખ ના દેશો. આવી માંગણી કરી આ રાજાએ. આપણને એ શીખવાડે છે ભગવાન આગળ માંગો તો આવું માંગો, હા બીજું ના માંગો. ભગવાન કે છે કે ધન્ય છે ભક્ત, તમને ધન્ય છે, નથી તમારામાં માયાનો લેશ, તમે મારા ખરા ભક્ત છો, અનન્ય મારા ભક્ત છો. આમ કહ્યું સ્વામી. હવે આ કથા ઉપર વિચાર, પોતાના અંતર નો વિચાર, મહેરબાની કરીને આપશો, માં જેથી થાય તમથી વિમો. લાંબળો પંચ વિષય નું સુખ છે એ તમારાથી વિમુખ કરનારું છે. મહારાજ મારા ઉપર જો રાજી થયા હોય તો હું એ જ માંગુ છું, મને મહેરબાની કરીને પાંચ વિષય નું સુખ ના દેશો. આવી માંગણી કરી આ રાજાએ. આપણને એ શીખવાડે છે ભગવાન આગળ માંગો તો આવું માંગો, હા બીજું ના માંગો. ભગવાન કે છે કે ધન્ય છે ભક્ત, તમને ધન્ય છે, નથી તમારામાં માયાનો લેશ, તમે મારા ખરા ભક્ત છો, અનન્ય મારા ભક્ત છો. આમ કહ્યું સ્વામી. હવે આ કથા ઉપર વિચાર, પોતાના અંતર નો વિચાર રજૂ કરે છે. સ્વામી કહે છે કે એવી રીતે આ રૂભુ રાજા એ ભગવાન ને તપ કરીને પ્રસન્ન કર્યા, શરીરે બહુ પરિશ્રમ લીધો. એ વાત સાંભળીને સ્વામી કે મર્મ લઈ લેવો, વાત કઠણ છે, કઈ નરમ નથી. હા વાત ઘણી કઠણ છે સ્વામી કે, જેવા તેવાથી થતી નથી, ના થાય ને. સૌ સૌના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતર થી થાય બધાથી. આમ માણસ થોડું ઘણું મંદિરમાં વધારે રે તોય આપણે માની લઈએ ઘણું ભજન કર્યું, મંદિરમાં રહેવાતું અમે તો જોયું છે. ગામો ગામના મંદિરે લગભગ તાળા હોય છે. અમે જયારે જયારે ગયા હોઈએ ને ત્યારે મંદિર ને બારણે જઈને ઊભા રહીએ, પડકે પડકે વાળા જોવે, કલે હે ચાવી લઈ આવો, ચાવી કોણ પૂજારી છે ફલાણા, એને ઘરે ચાવી હોય, ચાવી હાલ. આશ્ચર્ય કથા તો મને એ લાગે છે કે મંદિરે કોઈ નહીં, મંદિરે તાણા, ગામની ભાગોળે ઓટલે તો માણસોનો પાર ન હોય, ત્યાં કોઈ તાળું મારતું નથી. બોલો, બધા ખુલ્લા હોય, ઘણા બેઠા હોય, બોલો. અને ઓટે બેહવું એ તપ કહેવાતું છે, ખમવાનો તો તપ છે. કારણ કે જે હોય નીકળે ગાડા ને ઢોર ને પાડા, એની ધોઈ ઉડે, એ હુંઈ હુંઈ કરવાની, એ તપ વિના તો ન થાય, એ તપ જ કહેવાય. ત્યાં કાદવ હોય ને ગઈ જાવે, હે એ તપ જ ને, મસરા માખ્યું આ બધું હોય ને. અને મંદિરમાં હું તપ, ઉપર પંખો હોય, ત્યાં ઓટલે કોઈ પંખો નખાયો? બોલો, મંદિરમાં તો હેઠે મોજક હોય, લાદી આસનિયા હોય, બધું હોય. એટલે મને એવું લાગે છે કે એવું માનતા હશે કે મંદિરમાં બેવું એ થોડું તપ કહેવાય, મારી ઓટલે બેવી એ તપ કહેવાય. એટલે ઘણા ઓટલે બેહતા હશે, તપ માની. શું કેવું કહો, આ રૂભુ રાજા જેવું તો નથી થાય એવું, પણ આમ થોડું ઘણું થાય તો ઘણું. સૌ સૌના મનમાં જુઓ ઊંડું વિચારી અંતર થી, એ વણ ખપ વાળાને આ વાર્તા અણુ એક અર્થે આવે નહીં. ખપ નથી એને, હું એ તો ખૂટલ કહેવાય, એને આ વાત કામ ન લાગે. મહિમા માતેમ મોટેમ મુખ થી કહીએ, મર કથી કથી કહી કહે. તમારે ઠીક પડે એટલો મહિમા ને માતેમ ને મોટે કહો ને. જેને ભગવાન નો ખપ નથી એને આ વાત કઈ કામની નથી. જેમ પશુ જનને ચાર પ્યારી, જેમ પશુને લીલી ચાર ઘાસ બહુ વાલું હોય, તે નીલી દેખીને નવ તજે. અરે સહે કષ્ટ બહુ એહ સારું, તોય ભાવે કરી એહ ને જ ભજે, સ્વામીએ લખી નાખ્યું. માણસ આમ વિચાર કરે, લીલું ઘાસ જોવે ને ઢોર, એટલે ઉતાવળે પગે હાલવા માંડે, કોક ના ખેતરમાં પડવા, રજકો સાંટીઓ વાળે. એટલે એમ જીવનું આવું ખાતું છે, રજકો ને સાંટીઓ વાળે ને, એટલે ઉપડે પાથરો. ઢોર તો ઉપડે ને, એટલે ઓલા ઢોર ચારના રહેવાની આંકલા મારે, હે હે, ઢોર પાછું વળી જાય, આંકલો મારે ને, એટલે ઢોર પાછું વળી જાય, પણ માણા ન વળે પાછો. બલન ગળા બે જાય, બોલે ને તો એમ કે હે, ત્યાં પાછું વળે, ખબર પડી જાય ન્યા ક્યાં મર્યું એમ કે, એટલે પાછું વળે. અને આને ન્યા ક્યાં મર્યો એમ કહેવાય ને, ખોટું લખી જાય. પાછું ખોટું બહુ લાગે, આ બહુ તકલીફ. મને તો એ વિચાર આવે છે કે યુવાન ને ખોટું ઓછું લાગે, એના કરતા વધુ વડીલ ને ખોટું લાગે. યુવાનિયાની બહુ ફરિયાદ નથી કે સ્વામી તમે અમારું કાપો છો એનું અમને ખોટું લાગે છે. અમુક હું વડીલ એમ કે છે કે અમારું તમે કાપો અમને ખોટું લાગે. હવે હું ખોટું લાગે તમને, જગત ખોટું ન લાગે તમને, દેહ ખોટું ન લાગે, હા, અને એમ કે ઈ જ ખોટું લાગે, અને હાવ હાચું કહી તો તમને ખોટું લાગે. ત્યારે તમને હાચું કયું લાગે? તો ઈ કે બપોરે ખાઈ ને ઈ હાચું લાગે, પછી લાંબા થઈને હોઈ ને એ હાચું લાગે, બજારે બેઠા બેઠા બધું જોઈ ને એ અમને હાચું લાગે, પણ તમે જે કહો ને એ ખોટું લાગે. માણાની ઊંધાઈ તો જોવો, ઢોળ્યો જ જાય. એટલે ના પાડો કે વિષયમાં માલ નથી, વિષયમાં માલ નથી, વારે પાછો, પણ એ ઢોળ્યો જ જાય. લીલું ઘાસ જોઈને ઢોર ઢોળ્યું જાય, ઢોળ્યો. આવું લખ્યું છે આમાં, સહે કષ્ટ બહુ એ સારું. અને ઘણા ઢોર તો હરેડા થઈ ગયા હોય, હા, એ આંકલે પાછા ન વળે. ગમે એમ આંકલા મારો ને તો એ પોગી જાય અને લેવા માંડે વસડકા. પછી બોલ્યા જે મગજ જાય ને, મોટો બળિયો લઈને ધોળે, પછી જૈન દાસા ઉપર દેવા જ માંડે, બરડા ઉપર દેવા માંડે, ધબધબાટી બોલાવી છે, ભાગે. પછી બોલ્યો વળી પાછો જરાક નજર ચૂકે ને, પાછું વળી પોગી જાય, અને એ નજર ન્યા જ હોય. ઢોર ની નજર છે ને એ લીલું હોય ને ત્યાં જ હોય. એમ કે આ ચારનારો ક્યારે નજર ચૂકે? ચૂક્યો નથી કે ત્યાં પહોંચ્યું નહી. લખ્યું છે અમારું, સહે કષ્ટ બહુ તે સારું, ઘડીક પહેલા ધોકાવી નાખ્યું હોય તોય પાછું ત્યાં જઈને પડે. એમ આ જીવને અનેક વાર યમદૂતો એ ધોકાવી નાખ્યો છે, હોય પાછો જઈને વિષયમાં ખાબ કે યમદૂતે માર્યા છે બહુ ને, એ હાડકે હજી દુખે. તમે જોજો ક્યારેક ક્યારેક દુખે છે ને, બરડો વાંહો માથું એટલે દુખે, કળ હજી નથી ઉતરી, તો એ પાછા ધોળા ધડ પહોંચી જાય. આવું છે, અને આનું કારણ શું છે ખબર છે? માણસ ને આ લોક ના સુખ ની બહુ આમ તાણ છે, દુર્લભ પણ માન્યું, ખપ બહુ છે, ખપ માણસ. સ્વામી લખે છે, જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસા તણી, અરે તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહીએ ઘણી ઘણી જણ સ્વામી થાકી ન ગયા ઠીક છે કેટલું કેવું પૈસાની જેટલી આમ 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 ઈચ્છા છે એટલી પરમેશ્વરની નથી લ્યો અને પરમેશ્વરમાં પૈસા જેટલી ઈચ્છા હોય તો પૈસા મેળવવા માટે માણસ જેટલો વખત પ્રયત્ન કરે છે એટલો વખત ઈશ્વર મેળવવા માટે પ્રયત્ન તો કરે જ ને હા પણ પૈસા મેળવવા માટે માણસ 12 કલાક મહેનત કરે છે અને પરમાત્માને મેળવવા માટે તો હવારે ઘડીક ને હા જે ઘડીક ઈ ઘડી બગડી અને એ ભગવાનને ભજતો હોય ને એમાં પૈસાના ઘાટ તો પાછા સાઈડમાં ચાલુ હોય અને પૈસામાં જયારે એક રસ થઈ ગયો હોય ત્યારે ભગવાન તો સાંભળે જ નહીં આ કઠણાઈ જીવન લો માટે ડાયો માણસ આ કથાને વિચારે હા જેવા તેવા શબ્દ નથી એક એક શબ્દ આપણા જીવનના અણમોલ રત્નો છે રાખ્યા જેવા માકીમતી શબ્દો છે કોઈને કહીએ આપણે કે તને ભાઈ 2 લાખ રૂપિયા દઈએ 5 લાખ રૂપિયા દઈએ નિષ્કુળાનંદ સ્વામીજી વાતનથી થાય છે પણ ભજાય નહી જગદીશ એને ભજાય નહી જગદીશ પણ ભગવાન ન ભજાય આમ તમે જોવો ને તો માણસ આમ આખો દાડો આમ કેટલી માથાકૂટ વાળા કામ કરતા હોય છે શરીરના કામ બળવાળા આંખો થી ધૂળ ઉઠામે પરચે રેપજેપ થઈ ગયો હોય ધૂળ પડી પડી ને લુગડા તો કાળા મસ્ત થઈ ગયા હોય આંખો થી કામ કરે તો એમાં એને ઉમંગ રે ઉસરાંગ આકલા પ્રકારે કરતા હતા માણસ આંખો થી ઓફિસમાં બે ધંધે જાય 1000 પ્રકારની માથાકૂટ થાય લપ છપ કેટલું થાય પણ એમાં તો એ પાછો પડે જ નહીં રોજ પાછો એવો નહીં પણ ભજાય નહીં જગદીશભાઈ ધ્યાનમાં બેહાડ્યો હોય ને 2-5 મિનિટ તો એમ થાય કે હવે કેમ કરવું એમ અમે શિબિરમાં અનુષ્ઠાન રાખીએ છીએ 2-2.5 કલાક તે બહુ ફરિયાદ આવે છે સ્વામી આ અનુષ્ઠાન ઓછું કરો ને ગમે એ થતું હોય એમાં નકર હાવ બે રહેવાનું જ હોય પુસ્તક લઈને કા માળા લઈને કઈ ન કરવાનું હોય તો આવીને એમ કે આ અનુષ્ઠાન ઓછું કરો ને પણ અનુષ્ઠાન હું નડ્યું તમને હારા મારું દીએ છે આવું જીવને ભજનમાં જોડાઈ શકાતું નથી બહુ કઠણ ભજાય નહીં ભગવાન પર્વતભાઈ દાડિયા કર્યા હતા સમજ્યા અગતરાય આખા દિવસના કઈ કરેલા ને કામ ખૂટી ગયું રોંઢે દાડિયા રજા આપી કે પૈસા તમને આટલા ઓછા આપશું દાડિયા કે નહીં સ્વામિનારાયણ ભગત થી ઓછા આપવાની વાત કરો આખા દિવસના કઈ લેવા છો પણ કામ ખૂટી ગયું શું કરીએ અમે કામ કરવા ના કહીએ છીએ કામ બતાવો અમે હાંજ સુધી કામ કરીએ પૈસા ઓછા અમને પોહાતા નથી પરોજભાઈ કે તારા કામ બતાવો બીજું હું હાલો કે ગામમાં હાલો અહીં કામ નથી કહેશું ગામમાં લે બેહાડ્યા મંદિરમાં આપી એક એક માળા આ મૂર્તિ સામો જોઈને સ્વામિનારાયણ બોલવાનું જો પારે પારે ફેરવા માંડો કર્યું ચાલુ એકા બીજી સામો જોઈને કે ભારે મજો હોય ન બળ કરવું નહીં લેવા દેવા નહીં તડકો નહીં કાંઈ કેવું હે બહુ સારું સરોજભાઈ કે વાતું બાતું નહીં કરવાની આ મૂર્તિ આમ ધ્યાન રાખો અને મણકે મણકે સ્વામિનારાયણ બોલવાનું બીજું બોલવાનું નહીં તો કાંઈ વાંધો એ ચાલુ કર્યો હોય 5 કે 10 મિનિટ થઈને ત્યાં ત્યાં ટાંટિયા ફાટવા માંડ્યા ટાંટિયા ફાટે એથી વધારે મન ફાટવા માંડ્યું એકા બીજી એમ જરાક સામું જોઈને કે કેમ થાય અરે મળાઈ ગયા હું કેમ થાય આમનામ આમનામ ક્યાં સુધી આમનામ કે મને તો કે કઈક થાય છે બોલો કે મને તો કાનું કઈ થઈ ગયું કે મેલ મેલ માળા કે આવું કઈ હતું છે કે આ ભાવતું છે ઉભા થઈ ગયા પ્રોતભાઈ કે કેમ ભાઈ કે આ અમને નહીં ફાવે હું વાંધો આવ્યો બળ પડ્યું કઈ તમે ખાતર કાઢો એના જેટલું બળ પડે અહીં તડકો લાગે કઈ હેઠે કઈ વાગે સરસ મજાના આસન ને પાથરા છે તો કે એ કઈ નહીં પણ તો વાંધો હું આવ્યો તો કે શી ખબર આમાં કઈ ફાવતું જ નથી મૂંઝવણ થાય ઉભા થઈ ગયા પ્રોતભાઈ કે પૈસા કાપી લે તો કે વાંધો નહીં જે કપ કાપી લે પણ ભાઈ સાહેબ જવા દો મંદિર બહાર નીકળવા દો ભજન કરવું કઠણ છે ભાઈ ના થાય મુશ્કેલી વાળું છે બધું થાય એ તો થાય ઉત્સરંગ શું પણ ભજાય નહીં જગદીશ બીજું બધું થાય છે ઉત્સરંગ થી જગદીશ ને ભજાય આવું છે લો અસત્ય સુખ સારું એવું કરે પીન
પિંડ પાડ્યા સુધી પર્યાના સત્ય સુખ સારું એવું કરે પિંડ પાડ્યા સુધી પ્રયાના સત્ય સુખ ને સાંભળી વાળી ખાતી નથી એવી વસી વખાને વિષનો સુખ વિષનો વીરો વળી વખાને વિષનો સુખ તેને રહેતા અમૃતમાં પાય જરૂર જાણ જો છાણ ના કીડા છાણ માં જ રહે ને એને છાણ માં મજા આવે છાણ નું સુખ ખાણે વિષ્ટા નો કીડો વિષ્ટા વખાણે છે એમ વાસના વાળા જીવ વિષય ના સુખ ને વખાણે એમાં પડ્યા રહે છે એને ભગવાન માં તમે રાખો ને ન રે બોલે આ મંદિર બહાર નીકળી ગયા માળા મૂકી હા એ ન બે ભગવાન આગળ ન બેસી શકે એની કોઈ તાકાત નહીં એમ ભક્તો સ્વામી કહે છે આ જગત માં ભગત તો થાય ભગવાન ભજે ના નહીં પણ હૃદય માંથી વાસના ને વિકાર છોડતા નથી સાંભળો સ્વામી ના શબ્દો માં ભક્ત આ બ્રહ્માંડ માં ભજે હરિ ના તાજે વિકાર
ભક્ત આ બ્રહ્માંડ માં ભજે હરિ ના તાજે વિકાર
જેમ કેશ કહીએ તો ઠેકાણા તણા શેત શ્યામ સહુ કેત હાર
કહે કઠે કાણતણા શ્વેત શ્યામ સહુ એક હાર
ભક્ત થવાય ભગવાન નામ પ્રથમ ના ભક્ત પ્રમાણ
ભક્ત થાય ભગવાન ના પ્રથમ ના ભક્ત પ્રમાણ
બીજો માનો માયાનો વેતાણ
નિષ્કુળાનંદ કહે તે હવિના બીજા માનો માયાનો વેતાણ
આટલા બધા આમ ખરેખર આકરા ઘા માર્યા છે સ્વામી સ્વામી કહે છે ભગત થાય પણ વિકાર હૃદય માંથી ન જાય તો એને શું ભગત કહો તમે એ તો કે છે કેશ કઠે કાણા તણા શામ અથવા તો શ્વેત એક હરખા છે એ ભગત ભલે થયો પણ એ ભગત ને અભગત બે હરખા જ છે એમાં કોઈ ફેર નથી બોલો આ ભગત પણ વિકાર ના છોડે આ ભગત પણ વિકાર ના છોડે હા શ્વેત શામ છે શ્યા લેના દેના માણસ સમજે એ કઈ માં ઠેકાણું છે નહીં માટે પ્રથમ ના જે ભક્તો થયા એના જેવા ભક્ત થાય તો કહેવાય ભક્ત થયા બીજા માનો માયાના વેચાણ હા બીજા તો માયાના વેચાણ છે ભલે ભક્તિ કરતા હોય પણ માયા એને ઢળી જાય ત્યાં સુધી માયાના વેચાણ જ કહેવાય ને એકાદશી કરી ન શકે ભગવાન આગળ બેસીને ધ્યાન ધરી ન શકે હા ધૂન ભજન માં બેસી ન શકે તો એ માયા ઢળી જાય છે ને બીજે માટે ભક્ત થવું એ હેલું નથી સ્વામી કે છે દોયલું થવું હવે બહુ સરસ પદ આવ્યું દોયલું થવું હરિદાસ રે સંતો દોયલું થવું
હરિદાસ થવું હોય તો તન સુખ ની આશા છોડવી દેવી પડે.
હા લખ્યું તન સુખ ની આશા છોડે માણસ, દોયલું થવું હોય તો.
પેટ કતારી મારી પગ પર ઠે, પેટમાં કતારી મારી ને પછી નીકળે યુદ્ધ. તેને કેની રહી કહોતાસ, એ કાયર મનમાં કરે મનસુબા, રે શુભાસ પાસ.
કાયર ને તેવું જોઈ ને, કાયર યુદ્ધે જાય ને તો વિચાર કરે ગડકે પડકે ઉભા રહે હું, એમ કરતા હડફેટે ચડી જાઉં ને તો તરત મોઢામાં કતરણા લઈ લે હું. લડવા તો નીકળે હોય પણ હારે પાછો ઘાસ ની કોળી લેતો ગયો હોય, નહીં રણ મેદાનમાં ઘાસ ની કોળી મોઢામાં પકડવાની ન હોય તો બોલો મારી નાખે. આ તો પટ દઈને કોળી મોઢામાં લઈને કહી દેવાય, પૈસા તેરી ગાઉ છોડી દે એટલે મૂકી દે. લાવાનું કઈ કામ છે યુદ્ધ જાવું?
કાયર મનમાં કરે મન સુબાન, રેશું ભાસ પાસ. એમ કરતા જો ચડી ગયા ચોટે, તો તારા તલે શું મૂકે ઘાસ રે સંતો.
આખે કક્ષા ઘટાડી નાખી.
સુરા સંત ની રીત એક સરખી, સુરો અને સંત એની રીત એક સરખી હોય. સુરા સંત ની રીત એક સરખી, કરવો વેરી નો વિનાશ. કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો. હરિનામ તે સહે જગ ઉપહાસ, નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે.
સરદાર ગામ થી માચા ખાચર નીકળી ને ગઢપુર ગયેલા એભલ દરબાર ને સારા એક પરિવાર ને મળ્યા. સત્સંગી જીવનમાં કથા છે. ત્યારે ભગવાન ની વાત સાંભળી કે ઈશ્વર નો અવતાર ધરતીમાં થયો છે, તો એભલ પરિવારે ધારણા પાળવાના નિયમ લીધા અને રસકસ ન ખાવ. રસકસ એટલે જેમાં કઈ ગ્રહ હોય ને જેમાં કઈ ક હોય એવી વસ્તુ ન ખાવ. એટલે દૂધ ગોળ ઘી તેલ આ બધાનો ત્યાગ અને ધારણા પાણા. એટલે કે 48 કલાકે એક વાર મોઢું બગાડવું અને એ રહદાર ને કહદાર ને આમ વ્રત લીધા. 18 મહિના આમ રહ્યા. શોષયંતી લખ્યું કે પોતે તો રાજા ને રાજકુમારીઓ હતી, મોટીબા નાડુબા દાદો, પણ ભગવાન ને મેળવવા માટે પોતાના શરીર શોષી નાખ્યા. ત્યારે ભગવાન ગઢડે પધાર્યા. આવું સત્સંગી જીવનમાં લખ્યું છે.
ઈ મોટી બા ને લાડુ બા જોખીન ખાતા રોજ, કોઈ પાસે કોઈ અડધો છે આમ જોખી જોખી ને ખાય, વધારે નહીં જોખી લેવાનું, પછી વધારે નહીં ખાવા. ઈ નંદ સંતો પેટે દોરા બાંધતા, ભોજન કરે ને તો જો દોરો તણાય તો બીજે દિવસે નકોડો ઉપવાસ કરવાનો. અને મુક્તાનંદ સ્વામી તો પોતાના સંતો ને બધાને પેટે દોરો બંધાવતા, એના સાધુ ને બધાને પેટે દોરો, અને બધા બપોરે જમી રહે ને એટલે સ્વામી બધાને બોલાવે, આવો એમ કરીને દોરો તાણી જોવે, જેનો દોરો હતાણ વધારે થઈ ગયો હોય ને એને કહી દે તારે કાલે ઉપવાસ કરવાનો, નકો શું તપ કર્યું છે. એટલે એને તો ભગવાન મળ્યા હતા તોય તપ કર્યું, એની હારે તો ભગવાન આટલા મારતા, રોજ પ્રગટ ભગવાન ને ભેટતા ને પૂછતા તોય તપશ્ચર્યા કરી દે. આજકાલ ને હું સમજીને એમ કે છે કે ખૂબ ખાઓ મજા કરો, ભગવાન મળી ગયા, એના મળી ગયા, જેને મળ્યા હતા એને તપ છોડ્યું નથી ને. હા થળિયા બધા તપ કરી ગયા, પૂસડિયા મોટી મોટી વાતો કરે છે આમ તેમ ફલાણું લીધું, વિચાર કરે માણસ. તપ નું બહુ મહત્વ છે. એ રાજબા, એ મોટીબા, એ લાડુબા, શું એની કથા કેવી, શું એની તપશ્ચર્યા. અને કહેવાય છે કે રાજબા તો પુરુષ થી 18 હાથ છેટે હાલતા, 18 હાથ. આવો આપણા સંપ્રદાયમાં કહેવાય. અને એમ પણ કહ્યું કે એક બાઈ આવ્યા તો એના ઉદર માં દીકરો હતો, તો રાજભાઈ એમ કહ્યું તું મારાથી છેટી રહેજે, તારા પેટમાં દીકરો. શું ઘટના છે, હજી તો બોલ્યો જન્મો નથી કે આ બાઈ ને છેટી રાખે, શું ત્યાગની કુમારી પણ ગજબની છે ને. અને એને કેટલી શક્તિ હશે ત્યારે એ પેટમાં દીકરી છે કે દીકરો એ પારખી ગયા, અને એટલી શક્તિ હતી તોય એમ કે છે તું દૂર રહે, શું આ કથા છે. અને આજકાલ ને હું સમજીને ભેગા થતા હશે વાતો કરે લે રીતસર, કઈ શરમ નહીં. ભગવાન ભજવાનું મારે છે, વિચાર કરે કથા ઉપર ક્યાં ઉદ્ધવ સંપ્રદાયના એ નિર્માણ વખતના હરિભક્ત, ક્યાં ઉદ્ધવ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સમકાલીન બહેનો, અને ક્યાં એ સ્વામિનારાયણ સમકાલીન હરિભક્તો, શું એમની ટેક નિયમ ને એમની સાર ધાર ભક્તિ. આપણાથી એટલું બધું ન થાય, હા પણ આમ કમસે કમ થોડુંક તો રાખી કે નહીં, આપણે જોખીન પારશેર પાશેર ના ખાઈએ તો કઈ નહીં, પણ કઈક તો કાબુ રાખીએ, હારું હારું ભૈડ્યા જ કરવાનું. 18 હાથ છેટે ના રેવાય કઈ નહીં, કમસે કમ આપણે ભ્રષ્ટ ન થવાય એટલી તો સાવધાની હોવી જોઈએ ને. વિચાર કરો આ કથામાં ભગવાન સ્વામિનારાયણે એક વાર સંતોને ગામડા ફરવા મોકલેલા, ને 200 સાધુનું મંડળ, 200 થી 250 જેટલા સાધુ જામનગર મોકલેલા મહારાજે, અને કહેલું ભગવાને કે જાઓ સત્સંગ કરાવો, જ્યાં સન્માન થાય ત્યાંથી ચાલતું થવાનું. સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આવા બધા મોટા મોટા 250 જેટલા સાધુ જામનગરમાં ગયા, તળાવને કાંઠે ઉતર્યા છે, ગામમાં ભિક્ષા માંગવા જાય પણ 15-20 જણાને ભોજન થાય એટલી ભિક્ષા આવે, અને આ તો 250 જેટલા. પછી બધું અનાજ આવે ને એને ભેગું કરે, પછી બધું સોળે, પછી એના ગોળા વાળે, તો બધાને એક એક કોળિયા જેટલું અન્ન મળે, પછી 200-250 કોળિયા થાય, બધાને એક એક ગોળો આપે, આ ખાઈને દિવસ કાઢે. એમ કરતા કરતા લગભગ 2-1 મહિના જેવું ગયું, કોળિયો કોળિયો અન્ન ખાઈને, અને એવી ભૂખ લાગે એવી ભૂખ લાગે. પણ સંતો ભગવાનની આજ્ઞા ઉપર ટૂંક ટૂંક છે, નાના સાધુ તો આમ ભૂખ્યા ભૂખ્યા કરમાઈ ગયેલા, અને આમ હાલે ને તો આમ લેરિયા લે, સમજ્યા. એટલે સ્વરૂપાનંદ સ્વામી ને દયા, એટલે કે છે તમને બહુ ભૂખ લાગતી હોય ને તો આ તળાવમાં ગામના માણસો મૂળા ને ગાજર ને એવું ધોઈને જાય છે ને, એમના જે દાંડા ને પાંદડા પડ્યા રહ્યા છે ને એ તમે ખાઓ. ત્યારે નાના સંતો કે તમે ખાવ ને, તો કે મહારાજ ની આજ્ઞા નથી. તો કે તમને આજ્ઞા નથી ને અમને આજ્ઞા છે. તો કે આ તો તમે બહુ ભૂખ્યા થી આંસો ને એટલે કહીએ છીએ. તો કે અમારે તમારી હારે જ ધામમાં આવવું છે, તમે ન ખાવ તો અમે નહીં ખાઈ, સાધુ નથી ખાતા. પછી એમ કીધું કે નાના નાના સાધુ ને રહેવાનું નહીં, કેમ અમુક અમુક તો બેભાન જેવા થઈ જાય. પછી મુક્તાનંદ સ્વામી કે સંતો તમે એમ કરો, આ તળાવમાં જ્યાં પાણી સુકાઈ ગયું છે ને એની જે પેલી લીલી કડપલી છે ને પોપડી, એ માટીની પોપડી ખાવ. પછી સાધુ ને એ માટીની પોપડી ખવડાવતા. બહુ આમ જેને તકલીફ થઈ જાય ને પેટ બળે એનું, આમ લોસા વળવા માંડે ને તો એ માટીની પોપડી ખવડે, એથી કરીને પેટમાં આમ થોડુંક ટાઢું લાગે એટલે બળતું બંધ થાય. આવું ગજબનું તપ કર્યું એટલે બહુ. જયારે તપ થયું ત્યારે એમ થયું કે હવે મહારાજ ને કઈ કાગળ લખી એટલે આમાં સાધુ મરી જાય ભૂખ્યા. સાધુ એ તપ કરી કરી એને એટલું શરીર હુકવી નાખ્યું તો રાતે આંધળા થયા, રાતે ભાળે ને આંખ્યો ગઈ, હા નંબર વધી ગયા. કાગળ લખ્યો કે મહારાજ જામનગર માં રહ્યા છીએ, સ્વાગત સન્માન કોઈ કરતું નથી અને બધાને કોળિયો કોળિયો અન્ન ખાવા મળે છે, જો આપની આજ્ઞા હોય તો ગામ બદલી. મહારાજ આગળ કાગળ પહોંચ્યો, મહારાજે હામો કાગળ લખ્યો. કાગળમાં મહારાજે લખ્યું કે સંતો, એક રાજાના દરબારમાં એક ઋષિ ફરતા ફરતા ગયા, એકે મારે ભજન કરવું છે તો મારા ભોજનની વ્યવસ્થા કઈ મને રાખો. ગામને પાદરે એને રાખ્યા ઝૂંપડું કરીને, અને રાજ તરફથી એને રોજ અચ્છેર ચોખા મળે, તમને આટલું ભોજન કાયમ મળશે. એ ઋષિ બેઠા બેઠા ભજન કરે, એક મુમુક્ષુ નીકળેલો, એને મનમાં ઈચ્છા કે મારે કોઈ ખરેખરા સંત હોય એની પાસે રહેવું. એ બરોબર ત્યાંથી નીકળ્યો, તેના અંતરમાં શાંતિ થઈ કે આટલા કોઈ મહાન સાધુ હોવા જોઈએ. એ ઝૂંપડીમાં ગયો, ઋષિ મહારાજ મારે અહીંયા ભજન કરવા રહેવું. ઋષિ કે ભજન કરવા રહેવું હોય તે રહો, પણ ભોજન વ્યવસ્થા તો કે કઈ થાય એવું નથી, તો કશું નહીં. તો તમે શું કરો છો? કારણ કે હું તો રાજ તરફથી મને જે અડધો શેર ચોખા મળ્યા છે એ આ આંડલામાં બાફી અને કે જમી લઉં છું. ત્યારે આ મુમુક્ષુ કે હું એ આંડલું ધોઈ ને પાણી પી જઈશ અને એમ જીવીશ, તો તારી મરજી રહે. પછી કાયમ પેલો ભાત રાંધેલું આંડલું હોય ને એને હરખું ધોઈ અને પાણી પીને ભજન કરે. એમ કરતા કરતા એક ત્રીજો મુમુક્ષુ આવ્યો, એને પણ શાંતિ થઈ. એટલે આવીને કહે છે કે મારે અહીં રહેવું છે. તો કે તારા ભોજનની વ્યવસ્થા, તો તમે શું કરો છો? વાત કરી, હું આમ કરું છું ને આમ કરે છે. ત્યારે ત્રીજો મુમુક્ષુ કે તમે ભાત જમીન જયારે ચડું કરો ને એ તમારું હાથ ધોડામણ હોય ને એ તમારું ચડું પી અને હું ભજન કરીશ, પણ મને રાખો. એ લોકોએ તઈને આવું ભજન કર્યું. ભગવાન શ્રી હરિ કહે, સંતો તમને તો હજી કોળિયા કોળિયા જેટલું અન્ન ખાવા મળે છે, હજી ક્યાં તમને એટલું બધું દુઃખ પડ્યું છે, માટે ગામ બદલવાનું નથી. આવું કાગળમાં લખીને કાગળ મોકલ્યો. એ કાગળ બધા સાધુએ ભેળા બેસીને વાંચ્યો ને પછી દેવી ખુમારી ચડી, મોહ દેહ પડી જાય. તો આપણે કઈ નથી ખપ, બોલ્યા ચલું પીન રે એને જ ખપ. હા જે થાવી હોય થાય. શું ગજબ નો તપ કર્યો આ લોકોએ. હા એને ભગવાન નતા મળ્યા? હું તમને એ પ્રશ્ન પૂછું છું, એને ભગવાન નતા મળ્યા? અને તમને એ પૂછું છું કે આપણને ભગવાન મળી ગયા? રોજ માથે હાથ મૂકતા હશે, છાતીમાં ચલણાવીને દેતા હશે ને, વાતો કરતા હશે ને, જેમ મહારાજ કહેતા હતા આવો બ્રહ્માનંદ એમ કહેતા હશે ને, આવો આવો. શું આ તો કેવી અવળાઈ છે કઈ ખબર પડતી નથી. જેને ભગવાન મળ્યા, જેની હારે ભગવાન ફરે છે એ આવું તપ કરે છે, અને જેને ભગવાનને હજી આમ ભરખો આંધોય થયો નથી એ એમ કહે છે કે ખામું તણ તેમ લાડવા, જલસા મારવા, કલ્યાણ થઈ ગયું, લ્યો આવીને એવી વાતો. કારણ કે કઈ કરવું ગોઠ્યું નહીં ખાવા સિવાયનું, એટલે વાતમાં એ બધું આવવા માંડ્યું. ઈ રૂઈ સમજો આ કથામાંથી. અને પછી થોડા દિવસો થયા, જામનગર નો રાજા રથમાં બેસી અને તળાવને કાંઠે એક મંદિર હતું, ત્યાં દર્શને આવ્યો. એમાં 250 જેટલા સાધુ બેઠેલા જોયા,
આ એક સરખા સંતો ને જોઈને રાજાને આમ દર્શન થી શાંતિ થઈ. રાજા બોલ્યો, બાજુ મતો એનો પ્રધાન એને પૂછે છે, કા કોણ છે? મહારાજ, આ તો સ્વામિનારાયણ ના સાધુ છે, એમ અહીં કેતાડા ના છે? તો કે તો બહુ સમય થી છે. તો કે જાઓ, આપણે આવા સાધુ ને જમાડવા છે, જાઓ એમને કહો કાલે અમારા રાજમાં જમવા આવે. લોલો પ્રધાન આવે ને સ્વરૂપાનંદ સ્વામી ની બધા મોટા મોટા સાધુ બેઠેલા, આવીને કે છે કે તમારે કાલ રાજાનું આમંત્રણ છે જમવા આવવાનું. સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા કે અમે એમ નહીં આવીએ. તો કે કેમ આવો? તો કે નહીં, અમે કોઈને ઘરે જઈને જમવા જઈએ ને એવું ન થાય. તો કે કોમ? તો કે એમ ન થાય, તમારે જે કરવું હોય બીજું કરો. તો કે બીજું શું કરે? તો કે જે કરવું હોય. પછી ઓલો પ્રધાન પાછો રાજાને કહે છે કે સાધુ ના કે અમે તમારે ઘરે જમવા ન હોય. ત્યારે રાજા કે, તમે સાધુ ને જઈને એવું કહો કે તમે બોલો છો એમાં અમે કઈ સમજતા નથી, માટે અમારું અન્ન તમારા મુખમાં જાય એવું કરો, એટલી અમારી પ્રાર્થના. પ્રધાને આવીને કહ્યું, અમારો રાજા કહે છે તમે બોલો છો એમાં કઈ અમે સમજતા નથી, પણ મારું અન્ન તમારા મુખમાં જાય એવી અમારા ઉપર કૃપા કરો, એમ અમારો રાજા કહે. સંતો કહે છે તો એમ કરો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, અમારે કોઈને ત્યાં જમવા જવાનું નહીં, રસોઈ રાંધવાની નહીં, ભિક્ષા માગીને જ ખાવાનું એવી આજ્ઞા છે. એટલે અમે કાલ ભિક્ષા માગવા નીકળશું, તમારે જે દેવું હોય જોડીને દઈ દેજો. રાજા કે વોહા, જઈને લાડુ કરાવી રાખ્યા. સંતો નીકળ્યા એટલે જોડીમાં લાડવા ભરી દીધા. પછી સંતો તળાવને કાંઠે આવીને તે દિવસે જીમ્યા લાડુ જે આવ્યું તે બધું. પછી બીજે દિવસે નીકળ્યા તો બીજે દિવસે તો બમણું લાડુ ને રોટલા ને એવું બધું ભરી દીધું. પછી સાધુ આવીને જીમ્યા, અમુક અમુક હોય ને માલિકો મારી જેવા, એ તો રાજી થઈ ગયા, હવે મજો પડ્યો. ત્યાં તો મોટા સાધુ બોલ્યા, મોટા સંતો હતા નહી બોલ્યા, સંતો યાદ કરો ભગવાનની આજ્ઞા. શું ભગવાને કહ્યું છે? કે જે ગામમાં સન્માન થવા માંડે ને એ ગામ તરત બદલવું. હાલો, બે દી ખાવા મળ્યો હતા, ગામ બદલી નાખ્યું, બીજે ગામ ગયા, એ ભૂખ્યા જ મરવાનું ને. આવું તપ કર્યું છે એ નંદ સાધુએ, એ મોટી બાન, એ લાડુ ભાઈ. ભગવત ભક્તો, આપણે વિચાર કરજો, આપણે વિચાર કરજો. ભગવાનને રાજી કરવા હોય તો તપ કરો. બસ હવે શિબી રાજાનું આખ્યાન આવે છે, સુનો ધ્યાન દઈને.
ભલી કહું વાત અનુપામા કે કાજી.
નિજ રાજ્ય કરે છે, દે દે કર કરીને દાન દે છે, ટેક લીધી એ મુકતો નથી, જે માગે જે આવીને તેને તે વસ્તુ સન્માન કરીને આપે. હા, ભૂખ્યો પ્યાસો કોઈ આવે, મનવાંછિત જે માગે ને આદર શું આપે. હા, અપમાન કરીને દાન નથી દેતા, ઘણા દાન દે પણ આમ ત્રાહું ત્રાહું બોલીને દે, જા ભાઈ જાવે આમ છે ને તેમ, આવું ને આદર થી દાન દે. ઇન્દ્ર કહે લેશે આસન મારું. ઇન્દ્ર ના મનમાં એમ થઈ ગયું, આટલું બધું દાન કરે છે, આખા લોક માં જશ વાપ્યો, મારું આસન લે. આના ઉપાધિ બહુ બિચારા ઘડીએ ઘડી ઉપાધિ આવે. ભગવાન ને કે છે મારું બધું જશે, પાર પેલી બાંધીએ પાણી આવતા પેલા તો હારું. એટલે ઇન્દ્ર ના મનમાં એમ થયું કે આપણે કઈક કરવું જોઈએ, તરસ લાગે ત્યારે ઘડો કુવો ખોદાય, માટે વહેલા ઉપાય કરવો જોઈએ. એટલે ઇન્દ્ર હવે પરીક્ષા કરવા આવે છે. શક્ર થયો સકરો, એટલે ઇન્દ્ર સકરો બાજ નું રૂપ લે છે. અને અગ્નિદેવ હોલા નું રૂપ લે છે, હોલો મોર મોર અને શકરો પાછળ પાછળ. એ ઉડતા ઉડતા જ્યાં રાજા બેઠો હતો ને ત્યાં આવ્યા. હોલો એકદમ એકદમ રાજાની ગોદમાં ગયો અને પાછળ શકરો આવી અને હામો બેઠો. એ કહે છે, આજ તું મારા હાર ને મારા ભૂખે જાય છે પ્રાણ. પેલો શકરો બાજ કે છે. ત્યારે શિબી કહે, સુણે શકરા, શરણે આવ્યો તે કેમ અપાય? મારે શરણે આવ્યો નહીં આપું. માગે બીજું હોય મનમાં જેને કરીને તારું દુઃખ જાય, માગ હાલ, બાકી એ નહીં આપું. શરણાગત પાલક છું, શરણે આવ્યો હોય ને એને કોઈ દિવસ હું છોડું નહીં, હું દગો ન દઉં, વિશ્વાસઘાત ન કરું. શિબી રાજાની કથામાંથી આ શીખે, આપણે જેને વચન દીધું, જેને શરણે લીધો, જેને આપણે આપણા ભેળવો, મત દગો કરો પછી એને દગો ન દો. ત્યારે જે બીજું જોતો હોય માગ, બાકી ઓલો નહીં મળે. ત્યારે ઓલે હું કે શકરો, ખબર, બીજું કઈ મારે જોતું ના, મારે તો ભૂખ મટાડવી છે, ખાવાનું જોઈએ છે, માટે ઓલા ભારો ભારે માંસ આય, હાલ ઓલાના ભારો ભારે માંસ દઈ દે. શિબી રાજા દયાનો સાગર, અને માંસ તો કોઈને માર્યા વગર પેદા થતું નથી. શિબી રાજાએ વિચાર કર્યો, ઓલાને બચાવવા વાળી બીજા જીવને મરાય કેમ, અને માર્યા વગર માંસ કાઢવું ક્યાંથી? વિચાર કર્યો, બીજાને દુઃખ દેવું એના કરતા આપણો દેહ હું કામનો જ કે, એટલે એવો વિચાર કર્યો છે, મારું શરીર જ આપી દઉં કાપીને. પછી બે તાજવા મગાવ્યા, રાજ દરબારમાં તાજુ લગાવ્યા છે, ગામ આખું ભેગું થઈ ગયું કે રાજા શરીર કાપીને હોલા ભારો માંસ આપે છે. હોહોળકાર થયો, બધું જોવા એવું ગામ. રાજાએ હાથમાં તરવાર લીધી છે અને ઉપાડીને પોતાના હાથળ ઉપર મારી સાથળનું માંસ કાપી અને ત્રાજવા મૂક્યું, અને ઓલાને કહ્યું, ભાઈ બે સામા પલ્લામાં. ઓલો હામા પલ્લામાં બેઠો, એ પલ્લો પૃથ્વી અડી ગયું ઓલા વાળો, શકરો આમે બેઠો. કેટલું માંસ હોલા કરતા વધારે, તોય હોલો ઊંચો ન થયો. શિબી રાજા વિચારમાં પડ્યો, બીજા હાથળ નું માંસ કાપી નાખ્યું, તો એના પલ્લું ઉપડ્યું હોલા વાળું. પછી પગ કાપીને મૂક્યો એ, તો એના ઊંચ્યો, બીજો પગ કાપીને મૂક્યો, તોય હોલો ના ઊંચો થયો. પછી વિચાર થયો કે આમાં કઈ કારણ છે, આમાં કઈ કારણ છે. તોય તાજો નવું પડ્યું, દેહ હોલો બેઠો છે જે પાં. ત્યારે રાયે વિચાર્યું, શિબી વિચાર કરે, લોહી ના રગાડા જાય, પ્રજા બધી ત્રાય ત્રાય કરે. ત્યારે રાયે વિચાર્યું, આ તો કપોત કારણ રૂપ, માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ. આખું શરીર આપી દઉં, આ થોડા શરીર જ નથી કામ થયું. રાજાએ જયારે એમ કહ્યું છે કે આખું શરીર સમર્પી દઉં છું આજ શકરાને, અને એ વખતે તો ભાઈ હાહાકાર થઈ ગયો. પછી રાજા ત્યારે બેઠા રાય જય ત્રાજવે, પછી આખો રાજા ત્રાજવા દેવી ગયો, અને હું અલોકમાં હાહાકાર. ત્યારે હોલો ટળી હુતાશન હવો, ત્યારે હોલો હોલો મટી ગયો, સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા છે, અને હવો શકરો શકર તેવાન, અને શકરો બાદ ઇન્દ્ર થઈ ગયા છે. હામે ખડા થઈ ગયા, માથે હાથ ફેરવો, શરીર હતું એવું. ઇન્દ્ર કહે, ધન્ય ધન્ય રાજા, તું દેવો નથી બીજો એક, તન અભિમાની તું નહીં. અમે જોઈ લીધું કરીને વિવેક, અમે જોઈ લીધું, હા વિવેક કરી લીધું. પરીક્ષા કરવા આવે આ ઇન્દ્ર ને આ બધા, પણ એનાથી શિબી રાજા જેવું ન થાય. તું આવે એટલું જ પરીક્ષા કરો, દુનિયામાં કેવા થયા અમુક અમુક માણસો, આપણું મગજ કામ ન કરે. કહે છે, સત્ય ધર્મ નિયમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ, તજી તન બ્રહ્મ લોકે જશો, થાશો બ્રહ્મ સ્વરૂપ, આવો આશીર્વાદ આપ્યો છે.
પહેલે વહેલું પારિખુલીએ. સ્વામી આ કથા ઉપર વિચાર કરે છે, ભગવાન પહેલે વહેલું પારિખુલીએ પછી દે છે અભય દાન, એવા સંકટને સહન કરતા જાણો નથી ક્યાંય જાન. હા, કઈ નુકસાન નથી ભગવાન ના આપેલા દુઃખ ને ભોગવામાં, નુકસાન નથી બહુ ફાયદો છે. વાલમે બાંધ્યા બળીરાય પછી બંધાણા પોતે બહુ પહેર. બલિરાજા ને બાંધ્યા પેલા ભગવાને, પછી બંધાણા, હજી બંધાણા, હજી સુધી એ તે કરી હરી રહે છે એને ઘેર. આવા છે ભગવાન દયાળુ. એમ વરદઈ સુરેશ ગયા ને થયો અતિ જય જયકાર, નિષ્કુળાનંદ હરિ ભક્ત ને ગ્રહી લેવું એવું સાર. સ્વામી કે છે સમજી લેવું હરિ ભગત ને આમાંથી, આપ્યું કાપીતા નામ સત્યાશી બીરાજજી.
આપણે કરવું તે
ભગવાન તો ત્યારે જ રીજે જ્યારે રહે એ રાજાની રીત, ધીરજ ધર્મ સત્ય સુશીલતા એના જેવી કરવી જોઈએ પ્રીત. આવું લખી દે, એના જેવી ભગવાન માં પ્રીત કરવી જોઈએ કે. અને આ દુનિયામાં અંગ થી અળગુ અવનીએ વળી જે જે જણીસો હોય તે તો આપે ત્રિલોકમાં સુખે થકી સૌ. કોઈ શરીર થી જુદું બધા આપે એમાં વાંધો, પણ જયારે આવે અંગ ઉપરે સુખ દુઃખ ના સમૂહ મળી ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળી. લેવાનું લખ્યું એને સંત કહેવાય. હા, એને ભક્ત કહેવાય. મોટી વાત કરતા મુખ થી વળી સ્વાદ આવે છે સહુને, પણ જયારે જોઈએ આ જીવમાં ત્યારે ભલા એ ભૂલ બહુને. એ ભૂલને અળગી કરી ખરી હરિની ભક્તિ કરીએ, મોટા ભક્ત જે મોરે થયા તેના મતને અનુસરીએ. મોટા મોરે થયા એના મતને અનુસરવું સ્વામી કહે છે. શરીર ઉપર આવે તારે ધીરજ ધરી રહેવાય તો સમજવું સાચું છે. મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ. આ કથા છે ને એ અંતરના અજ્ઞાન ને કાઢનારી છે, મા અલૌકિક કથા છે. ઝીણી ઝીણી ભૂલને પણ ખોળીને ખેંચી કાઢનારી કથા છે. જો સમજીને હૃદયમાં લઈ જવામાં આવે આ કથાને તો, અને બાકી તો સાંભળી બસ, બાકી કઈ નહીં. પ્રસન્ન કરવા છે પ્રાણપતિ ને એટલું તો જરૂર વિચારીએ. પ્રાણપતિ ને પ્રસન્ન કરવા છે આમ એટલો વિચાર તો કરો. આગળના લોકોએ પ્રસન્ન કર્યા છે ને, આપણે પ્રસન્ન કરવા છે તો એમણે જેમ પ્રસન્ન કર્યા છે એમ આપણે પણ કરવું જોઈએ ને. હા, ભગવાનને માટે કઈ કુરબાની તો જોઈએ ને. ઘર બાર ખોરડા સ્ત્રી છોકરાને માટે ગાય મરીએ છીએ જન્મોના જન્મથી. એક જન્મ ઈશ્વરને અર્થે ના ઘસી શકાય? સારી એ જિંદગી સ્ત્રી પુત્ર મા બાપ કુટુંબ પરિવારને સમર્પાઈ ચૂક્યા છીએ. હે, એક શરીર સહજાનંદને ન સમર્પણ કરી શકાય? એના થઈ શકાય? અને ગમે તેથી એક જન્મ તો એના થવું પડશે. હા, ગમે તે દિવસે એક વાર પરીક્ષા દેવી પડશે. જો ધામમાં જવું હોય તો એવું ના સમજવું કે આમ નામ પેપા જેવા રહેશું ને તોય ધામમાં જઈને બેહી જશું એમ. નહી, વાત ખોટી છે. નિર્વાસની થયા પછી જવાય, એ પહેલા ન જવાય. જે ત્યાં જેમ થતું હોય તેમ થાય. એ ભૂલ ને અળગી કરો, માં સ્વામી કે છે ખરી હરિની ભક્તિ કરો. આગળ ભક્ત થયા એના મત ને અનુસરો, એના જીવન ને આપણા જીવન ને હરખાવી જુઓ કેમ છે, મળતું આવે છે કે ફેરફાર વાળું. જીવા ખાચર ભગવાનના ભક્ત આની કથા સાંભળો. 29 કાળ પડ્યો, હરિલીલામૃત માં કથા લખી, 29 કાળ પડ્યો ત્યારે જીવા ખાચર લોકોને અનાજ નહોતું મળતું, એને પોતે પોતાના ઘરમાંથી અનાજ આપતા, હજારો લોકો ભૂખ્યા બરાડા પાડતા, એના દરબારમાં અન્ન માગતા. જીવા ખાચર અનાજ દેવડાવતા, અનાજ ખાઈને રાંક લોકો રાજી થઈને કહેતા, જીવો ઘણું જીવો, જીવો ઘણું જીવો, હા જીવો ખાચર બહુ જીવો કહે. પણ ઘટના એ ઘટી, કાળ તો ઉતર્યો નહીં ને અનાજ તો ખૂટી રહ્યું. જીવા ખાચર ના દીકરી અમૂલા અમરી અનાજ ખૂટી રહ્યું ને, એટલે સૌ બહુ દુઃખી થયા. અને ભૂખ્યા માણસો જીવા ખાતર ને આંગણે આવીને પેટ દેખાડીને બરાડા પાડે છે, જય જીવા જીવા અમને જીવાડ, જીવા અમને જીવાડ, આમ કરુણ રુદન કરે ભૂખ્યા માણસ. ત્યારે જીવા ખાતર થી નથી રહેવાનું, મનમાં એમ થયું કે હું મોઢું શું દેખાણું, આટલા દિવસ સુધી મેં મરતા ને જીવાડ્યા ને હવે મેં જેને જીવાડ્યા છે એ મારી સામે મરે છે, એ મારથી કેમ એ જોયું જાય, મેં જે વૃક્ષ ને પાણી પાઈને મોટું કર્યું એ વૃક્ષ મારી હામે હુકાઈ, એ મારથી જોયું કેમ જાય. બહુ દુઃખ લાગી ગયું જ્યાં. અને એમ કહેવાય છે મરવા ત્યાર ત્યાં એક વાટકેમાં ઝેર ઘોળ્યું. જીવા ખાચર ની દીકરી અમૂલા ને ખબર પડી ગઈ કે મારા બાપુ ઝેર પીને મરવા તૈયાર થયા છે, એને દોટ કાઢી દાદાના દરબારમાં, મહારાજ હે પ્રભુ દીનબંધુ દોડો મારા બાપની રક્ષા કરો, પ્રભુ મરી જશે. અને ભગવાન દાદાના દરબારમાંથી દોડા દોડ ત્યાં ગયા છે. જ્યાં ઝેર પીવા જાય ને ત્યાં ભગવાને કાંડું પકડ્યું, જીવા ખાચર આ શું, મહારાજ મને મરવા દો, મને મરવા દો. પણ શું થયું મહારાજ, મારી સામે મરતા માણસોને માણસોને હું નથી જોઈ શકતો મહારાજ, એને બદલે મને મરવા દે. આજ સુધી મેં અન્ન આપીને એને જીવાડ્યા ને હવે મારા જીવાડેલા મારી સામે મરે, મહારાજ એ મારાથી જોયું ન જાય. માથે હાથ મૂકીને ભગવાને એમ કીધું, અ ધન્ય જીવા, તું લાંબુ જીવ મરીશ નહીં, હાલ હું આ કોઠી ઉપર હાથ મૂકું છું. મહારાજ બહાર નીકળ્યા છે, કોઠી ઉપર હાથ મૂક્યો, મહારાજ ક્યાં ભરાઈ ગઈ માથા સુધી, આના હાણ હેથી માંડો દાણા કાઢવા ખોલશો ને, દેવા એટલું દો દે દે કાળ કરો. અને હાણ હું ખોલ્યું તા દાણાની ધાર થઈ છે, જીવા ખાતર રાજી થયા છે. અમૂલા ને અમરી ની આંખ માંથી પ્રેમ ના આંસુડા ની ધાર થઈ છે, મહારાજ મારા નાથ આજ તમે મારા બાપ ને જીવાડ્યા. મારા બાપ ને જીવાડ્યા એટલું નહીં પણ હજારો માણસ ને જીવાડ્યા, જે રોજ આવીને અહીંયા પેટ દેખાડીને રડે છે એ બધાને તમે જીવાડ્યા. પછી દાન દેવાનું ચાલુ કર્યું, ધન્ય છે એવા ભક્તોને. બીજાને જીવાડવા પોતે મરવા તૈયાર થાય, શું ઘટના છે આ સુધી, આપણું કામ છે આવું થવાય. ઝીણાભાઈ કમળસિંહ માંદા હતા, એને પોતાને ગામ લઈ જાય ને સેવા કરે. કમળસિંહ હરિભગત હતા, ઝીણાભાઈ તો પંચાળાના રાજા હતા. શિક્ષાપત્રી માં લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે રોગી ગુરુ માતા પિતા અને કોઈ પીડિત માણસ એની જિંદગી ભર સેવા કરવી. આ રોગી હતા, એને ઘરે બહુ હરખી સેવા નહીં થતી હોય કમળસિંહ ભક્તની, એટલે એમને પોતાને ઘરે લાવ્યા. પણ કઈ રીતે લાવ્યા, તો કે ચોમાસાનો દિવસ માંદા કમળસિંહભાઈ હાલી શકે એવું નહીં, ખાટલામાં હુવાડ્યા, દાડિયા કર્યા, તો 3 દાડિયા મળ્યા, એક દાડિયો મળ્યો નહીં, તો ઝીણાભાઈએ પોતે એક દાડિયાનું કામ કર્યું, ખાટલો એક ખભે પોતે ઉપાડ્યો. વિચાર કરો, નહીં તો રાજા હતા, પોતાને ઘરે લાવીને ખૂબ સેવા કરે છે. કમળસિંહભાઈને માથું દુખે છે એટલે અધિબેનને કહ્યું કે બેન ઘરમાં મરી હોય તો લાવો કમળસિંહભાઈને વાટીને કપાળે લગાડવા. થોડાક મરી હતા ઘરમાં, એટલે હતીબેન ને એમ થયું કે થોડાક તો રાખવા જોઈએ ને, કોઈ ઘરના હાજા માંદા થાય તો પછી ક્યાં લેવા જાવ. ઝીણાભાઈ ને કહ્યું બેને કે ઘરમાં મરી નથી. ઝીણાભાઈ કે બહુ સારું. એકાદ દિવસ થયો તો ઝીણાભાઈ ને માથું દુખવા માંડ્યું, એટલે વગર કહીએ મારો ભાઈ માંદો પડ્યો છે એવું માની અને અદીબાએ મરી વાટી અને કહ્યું કે લે ભાઈ તને કપાળે લગાડ. શું તો કે મરી તારું માથું ઉતરી જાય ને વાટીને લાવી છું તૈયાર કરી, મરી લાવી છું એમ કીધું ને. ઝીણાભાઈ બેઠા થઈ ગયા, મરી ક્યાંથી લાવી? તો કે ઘરમાં થોડાક હતા ને એટલે વાટી લાવી. કાલ મેં આ ભક્ત ને માટે માગ્યા કમળસિંહભાઈ માટે, તે કેમ ના આપ્યા? અદીબા કે છે કે એટલા તો આપણે રાખવા જોઈએ ને ઘરમાં, આપણા ઘરના કોઈ હાજા માંદા થાય ને તો ક્યાં લેવા જવા. ઝીણાભાઈ કે આ કમળસિંહ ભગવાન નો ભગત છે, આપણા ઘરનો નહીં. એને માણસ ને સંબંધી નું હેત છે, હરિભક્તપણા નું હેત નથી. ગમે એવી માં ખરાબ હોય, બાપ ઘરની બૈરી છોકરા ગમે એવા હોય તો હવે એમાં હેત કરે છે. ભગવાન ના ભક્ત ઘણા રૂડા હોય તો એમાં હેત આસક્તિ થતી નથી. હા તકલીફ છે. અમારે ત્યાં એ ગરીબ ભગત ને ત્યાં પધરામણી ગયેલા ખોપાળા. પછી એમના છોકરા ને મારી સામે લાવીને કે છે સ્વામી આને નિયમ આપો, અહીં મંદિર પડખે અમે રહીએ છીએ પણ આ મંદિર નથી આવતો, કથામાં નથી બેસતો. એટલે મેં એને નિયમ આપ્યો, મેં તારે મંદિર આવવાનું કથામાં બેવાનું, તો બહુ સારું. એને આ પણ કહ્યું. થોડા દિવસ થયા પછી હરિભક્તે રસોઈ આપી એટલે મંદિર જમવા આવ્યા. બાપ દીકરો ભાઈ જમવા બેઠેલા, હું બરોબર ત્યાંથી નીકળ્યો એટલે એના બાપા એ મને ફરિયાદ કરી, સ્વામી તમે એને નિયમ આપ્યું છે ને પણ આ રોજ મંદિર ને કથામાં આવતો નથી. મેં કીધું આજ તો આવ્યો ને, તો કે આજ તો રસોઈ છે એટલે જમવા આવ્યો, બાકી કથામાં ને મંદિરે રોજ નથી આવતો. નો નજીક મંદિર છે તોય નથી આવતો, મંદિરે નથી આવતો કથા. પછી મેં એને વાત કરી, મેં કહ્યું મંદિર ના આવે કે કથામાં ના આવે, પણ તમે મરતા પહેલા ઘર ખોડા ને જમીન ને સંપત્તિ બધી એને લખીને જાશો, સાચી વાત કે ખોટી વાત? એને લખીને આપીને જાશો ને. અને મેં કહ્યું અમે તો અખંડ મંદિરમાં રહીએ છીએ, મંદિરમાં આવવાની ક્યાં વાત છે? આખો દાડો ભજન કરીએ છીએ, આ બીજા ઘણા મંદિરમાં રહેશે ને ભજન કરે છે, એને કોઈને લખી દો ખરા? કે એને કોઈ ન લખી દઈ. મેં કીધું મંદિર ના આવે, હા કથામાં ના આવે, ગમે એવા ધંધા કરે, પણ તમે આખી જિંદગી જે બરડો તોડીને ભેગું કર્યું છે તો એને જ અર્પણ કરવાના, બીજા કોઈ શું સંબંધી નું એ જ છે? એની એકની કથા નથી, તમારા બધાની છે, વિચાર કરજો. તમારા બધાની આ કથા છે, એને જ અર્પણ કરો ને ગમે એવો હોય તો. હા એ લઈને ભાગી ગયો હોય તો સમજાવીને ઘરે લાવી નહીં, પણ સંપત્તિ તો એને જ દો ને, બીજાને દેવા. ઘણા હરિભગત ગુણિયલ હોય, ગરીબ હોય, ગુણવાળા હોય, હારા હોય, અખંડ ભજન કરતા હોય, નિયમ માત્ર પાળતા હોય, પણ એને કઈ આપણે લખી દઈએ આપણી સંપત્તિ? આપણે કઈ ભગવાનના ભગત હારું, સાધુ હારું, ભગવાન હારું થોડો પગડો તોડી તોડી કર્યો છે? આપણે તો આપણા છોકરા હારું વાહો તોડ્યો છે, એના હારું ઉજાગરા ધોળ ધમાલ કરી. શું અજ્ઞાન, અજ્ઞાન કેટલું અજ્ઞાન, ગજબનું અજ્ઞાન. અદીબા લઈને આવ્યા, લ્યો લો ભાઈ ચોપડી. ભાઈ કે કાલ કેમ ન આપ્યા? તો કે એ થોડા આપણા ઘરના, લ્યો સાંભળો. ભગવાનના ભક્ત ને ભગવાનના ભક્ત માં હેત નથી થતું, ભગવાનના ભક્ત ને ઘરના કુસંગીમાં હેત થાય છે. સ્ત્રી કુસંગી હોય તો આસક્ત થયેલો હોય, છોકરા ગાંઠતા ન હોય, કાંઈ ઠેકાણું ન હોય તોય બાપ કેટલોય ગુણ રાખે, નાના હવારે નાય છે ખરો, પૂજા કરે છે, પાછો પૂજા કરીને ક્યાંય માવા પિક્ચર માં વ્યો જતો હોય, એનું કઈ નહીં, ગુણ કેવા માંડે, આટલો તો સુધર્યો એમ વખાણ કર. શું કેવું માણસ ને કહો. અને ઝીણાભાઈ ને તો એટલું બધું ખોટું લાગી ગયું કે ભગવાન ના ભક્ત માટે મેં મરી માંગ્યા ને તે આપ્યા નહીં, તું મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં. અને કહેવાય છે કે 6 મહિના સુધી ઝીણાભાઈ પોતાની સગી બેન અદીબા સાથે બોલ્યા નહીં, એવું તેને દુઃખ લાગી ગયું. ભગવાનના ભક્તની આવી ઉપેક્ષા, આવું શું સત્સંગ સમજાણો? આવા હતા એ લ્યો. આપણામાં આ માયલું કાંઈ. ઝીણાભાઈ નું મૃત્યુ કાળ આવ્યો ને તે મહારાજ ખબર કાઢવા ગયા, જઈને મહારાજ પડખે બેઠા. ઝીણાભાઈ તો કામ મારા કેમ કરવું કહો, જીવવું છે કે ધામમાં લઈ જાઓ મહારાજ, તમે પાસે બેઠા હો એવું મૃત્યુ ફરીને ક્યારે આવે? આ લોકમાં કઈ માલ નથી, દેહ દુઃખરૂપ છે, મને તમારા ધામમાં લઈ જાઓ. ભગવાને ફરીને પરીક્ષા કરવા કહ્યું, મારા ધામ ઘણાય છે, કયા ધામમાં લઈ જાઓ? ઝીણાભાઈ કે માર્યા. ઝીણાભાઈ કે બીમાં મને કઈ ખબર ના પડે, જ્યાં દાદા ખાચર, જ્યાં ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, જ્યાં મોટીબાન, લાડુબા ને તમે જ્યાં રાખો ને તમારી સેવામાં, બસ એ ધામમાં મને લઈ જાઓ. મહારાજ કે બહુ પાકો, ખરો પાકો. ફરીને મહારાજે પરીક્ષા કરી. ભગવાન પરીક્ષા તો કરે છે. મહારાજ કે હે જીણાભાઈ, આ તમારો દીકરો હઠી છે, એની કઈ તમારે મને ભલામણ નથી કરવી. જો હઠી ની કઈ ભલામણ કરે તો સમજી લેવું વાસના છે હજી હઠીમાં, નકર હોય ગયો હઠી, અને જે કરવું એ કરે, આપણે જાય ધામ વેળા. આવી ખુમારી હોય ભગવાનના ભક્ત, આ હઠી નું કઈ નથી કેવું. મહારાજ કે જીણાભાઈ હોતા હોતા હાથ જોડ્યા, કઈ નથી કેવું. મહારાજ કે કેમ નથી કેવું? ત્યારે જીણાભાઈ બહુ સરસ શબ્દ બોલ્યા. એ કે છે કે મહારાજ, આ મારો દીકરો હઠી સિંહ છે, એ તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કઈ જરૂર છે? જે જગતમાં તમારા છે એનું તમે રક્ષણ કરો જ છો ને. મહારાજ કે હા, પણ કદાચ માનો મારો ન રહેતો. હઠીભાઈ કે તમારો જો ન રહે તો હું ભલામણ કરું, એ કઈ કામ આવવાની જ ખરી. બહુ કેવી સરસ વાત. તમારો જો એ નહીં રહે, તમારો આશરો નહીં રાખે, તમારું ભજન નહીં કરે, હું ભલામણ કરું, એ હું કામની છે, સ્વાભાવિક છે. આવું બોલે મહારાજ કે તારા હાલો ધામમાં. ધામમાં પહોંચાડે. આવું ભગવાનના ભક્ત શીખે શાસ્ત્રમાં. ગઢાડીના આંબા શેઠ આવ્યા મંદિરે ગઢડે, ને આર્ય ચાર પાંચ વાણિયા મહેમાન, બિન હરિભગત. હા, મહારાજે પ્રશ્ન કર્યો, આવો શેઠ આંબા શેઠ, આ મહેમાન આવ્યા તો ગા બેહો બેહો બેહાડ્યા. સભા હતી, ભગવાને પ્રશ્ન કર્યો કે હા આંબા શેઠ, તમારા દીકરા કેટલા? એ કે મહારાજ બે. રૂપિયા કેટલા તમારી આગળ? મહારાજ રૂપિયા તો 20,000. એમ વાત કરી સમજ્યા. ત્યાં તો ઓલા મહેમાન વાણિયા હતા ને, એ કે મહારાજ આ તમારો ભગત હાવ હોલા મારે. કેમ તે ખોટું બોલે છે કે અમારો હગો એમ જાણીએ ને. રૂપિયા તેની આગળ 40,000 છે હાલને તબક્કે, અને છોકરા તેને 4 છે જગ જાહેર, અને માળો આ તમારો ભગત થઈને તમને જ ખોટું બોલીને સમજાવે છે. લ્યો મહારાજ કે આંબા શેઠ ખોટું કેમ બોલ્યા? મહારાજ ખોટું નથી બોલ્યો. એટલે બોલ્યા તો હોય, 4 છોકરા છે ને 2 કહો છો. મહારાજ 2 જ છે. તો કઈ રીતે સમજાવું? તો કે મહારાજ 2 છે ને એ હરિભગત નથી. 2 હરિભગત છે, એ તમારી આજ્ઞા પાળે છે, ભજન કરે છે, માટે એ તમારા ધામમાં આવશે મારી હારે. અને 2 તો જમપુરી માં જવાના, હું લેવા દેવા એની હારે, એટલે હું 2 જ છોકરા માનું, 2 ને છોકરા માનતો. શું સમજણ મહારાજ કે તો સમજ્યા. હવે આ રૂપિયા કહો છો ને તમે 40,000 છે, તો 40,000 આમ ઘેરે પડ્યા છે, પણ એને એમાંથી હું એક નયો મારો નથી માનતો. તમે 20,000 મારે રૂપિયા છે એમ કહો છો ને, એ તો આજ દિવસ સુધીમાં મેં તમારે અર્થે અને તમારા સાધુને અર્થે 20,000 રૂપિયા વાપર્યા છે, એ મારા અક્ષરધામની બેંકમાં જમા થયા છે, એ મને ત્યાં મળવાના છે, એટલે એ રૂપિયા મારા. અને આગળ હું મરી જાવ તો 40,000 માંથી એક નયો મારો થોડો કહેવાય, એ તો અહીંયા છોકરા એનું જે કરે, માટે 40,000 જ મારા, મારા હાથે તમારે અર્થે તમારા સાધુને અર્થે વપરાણું, એ મારું, બાકી મારું છું. ખબર બોલ્યા ત્યારે વાણિયા કે પણ માળો ખરો ખરો, હા તમારો ભગત ખરો. આવું છે ભગવાનના ભક્ત આવા હોય. આપણે એના જેવા છીએ, મારો કહેવાનો આખો આશય છે. તમને 2-3 દાખલા કીધા પ્રગટ ભગવાનના ભક્તોના, આપણામાં એના જેવું કઈ વિચાર કરો લો. પણ જ્યારે જોઈએ આ જીવમાં ત્યારે ભળાય ભૂલ બહુને, એ ભૂલ ને અળગી કરી ખરી હરિ ની ભક્તિ કરીએ. મોટા ભક્ત જે મોરે થયા તેના મત ને અનુસરીએ. અરે મન ગમતું મેલી કરીને આપણું ધાર્યું મેલી દેવું જોઈએ. મત મોટાનો મન ધારીએ, પ્રસન્ન કરવા છે પ્રાણપતિ ને, એટલું તો જરૂર વિચારીએ. હવે બહુ સરસ કહે છે, એ અંતર જામીની આગળ નહીં ચાલે જૂઠ જરાય. આપણે બીજા ત્રીજાને તો ઉઠા ભણાવી દેવી આમ છે તેમ છે, ફલાણું ઢીકળું, પણ અંતર જામીને આગળે નહીં જૂઠ ચાલે જરાય, એમ વિચારી આપણે કસર ન રાખવી કાંઈ. આ શબ્દ કસર ન રાખવી કાંઈ, કાંઈ પણ કસર ન રાખવી. બસ એ વાત અનુપ છે, નક્કી સુખ થવાનું નિદાન. વણ સમજે વિપત પડે રણતુળા થી સંગસાન. માટે મોટા સંતને મળી, શું અદભુત શબ્દ લખ્યા. એ માટે મોટા સંતને મળી, વળી ટાળવી સર્વે ભૂલ. મોટા સાધુ ને મળો, એ કહે વિચારો સમજો, વળી ટાળવી સર્વે ભૂલ, નહીતર ભલ ભલા ને ભૂલ રહી જાય. નિષ્કુળા આનંદ કહે નવ ખોઈએ, આવો આવો શરય મું ના ખો, આવો શરય આજ કલ્યાણ થાય. ભૂલ ઓળખીને કાઢો કસર કળીને.
ક્યા જાના કચે હજી
કરતા હતા, છતાંય વિદેહ કેવો, જનક વિદેહી કેવો. ધ્યાનથી કથા સાંભળો, વિદેહી કહેવાના એવી એમની ખ્યાતિ થઈ, એટલે નવ યોગેશ્વરો ત્યાં આવ્યા છે. નવ યોગેશ્વર જ્યાં દરબારમાં પધાર્યા, એટલે જનક સિંહાસન માંથી ઉઠ્યા, દોટ કાઢી, અને બા કે તને ઘડી આપ જેવા મહાત્મા આવ્યા, એમ કઈ નવી ને એકારે ભેટી પડે. પછી એક એક ને ભેટ્યા, એટલે નવ યોગેશ્વર ને શંકા થઈ, ગણે આમ કેમ કે. આવીને બેઠા, જમાડ્યા, સ્વાગત કર્યું સભા પર, એટલે પ્રશ્ન પૂછ્યો કે તમે હે રાજા આમ કેમ કર્યું. તો કે કેમ કેમ, તો કે અમે આવ્યા તારા એક હારે અમને નવીને તમે બાદ ભીડી ગયા. પછી એક એક ને મળ્યા, આમાં અમે કઈ સમજ્યા નહીં, આમાં અમે કઈ ના સમજ્યા. આવું કર્યું, ખુલાસો કરો. અને જનકે ખુલાસો કર્યો, જનક કહે આ દેહનો. આ શબ્દ લેજો, લેવા જેવા છે. જનક કહે આ દેહનો નથી પળ એક નો વિશ્વાસ. જનક કહે મને આ મારા શરીરનો એક પળ નો વિશ્વાસ નથી, ક્યારે પડી જાય. પાણીમાં પરપોટો થયો હોય એનો શું વિશ્વાસ ક્યારે ફૂટે. હા, આ શરીર એવું જ છે. મળાય કેમ આ મુનિને, શું લખ્યું, મળાય કેમ આ મુનિને, જ્યારે થઈ જાય પનના. સંતો તમને એકને મળું અને બીજાને મળવા જાતા, પછી આ મારા શરીર રૂપી પરપોટાને કઈક પંચર પડી ફૂટી જાય તો, હા શરીર વચ્ચે પડી જાય તો, આપ જેવા મહાત્મા કેટલાય દિવસે મારે આંગણે એમાં તમને ભેટવાનું રહી જાય ને. કે શું એને સાધુમાં, એ પહેલી કથા તો આ, સાધુમાં કેટલો પ્રેમ, ભેટવાનું કેટલું એને આ મનમાં આસક્તિ છે કે હું સાધુને ભેટી લઉં, સાધુને ભેટી લઉં. શું કથા છે. અને કહે છે એકને ભેટવાનું, બીજાને ભેટવાનું રહી જાય તો શું ખબર આ શરીર પડી જાય કે નહીં. આનું નામ જનક વિદેહી. સુનો, અને આપણે તો એમ છે ભાઈ, હજી તો બહુ જીવશું એમ. આપણી તો કથા તો કઈ કહેવાય એવી જ નહીં. મારા છોકરાને છોકરા થશે, મારે ખોળે બેસીને ખાશે, ત્યારે કાંઈક શાંતિ મને થશે. હા ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું. હમણાં તો નવરાઈ નથી, આવું છે જીવને. આ તો કે ઘડીનો નથી નિર્ધાર. પરીક્ષિત ને સાત દિવસમાં મૃત્યુ આવવાનું હતું, ખબર હતી. સાત દિવસ તો જીવવાનું હતું, આપણે એક મિનિટની ખબર નથી, તોય ભજન કરતા નથી. લો આમ કહ્યું જનકે. યોગેશ્વર તો સાંભળીને આભા બની ગયા કે વાત સાચી, આપણે જેવા વખાણ સાંભળ્યા હતા ને એ વાત છે, જેવું સાંભળ્યું હતું ને એ વાત છે. નવ યોગેશ્વરીની પૂજા કરી, ભાવે ભોજન કરાવ્યા, પછી વળી બેઠા સભા ભરાની, પ્રશ્ન ઉત્તર થયા. એમાં જનકની પરીક્ષા કરવા માટે નવ યોગેશ્વરે જનકપુરી હળગાવી. હા યોગ બળથી જનક રાજાનો મહેલ હળગ્યો, ત્યારે મિથિલા પુરી પર જળીને ધાયા સૌ સૌને ઘેર લોક બધા માંડ્યા ભાગવા કથા માંથી દોડો દોડો ઘર હળી ગયા આપણા. જનક નથી ઉભા થતા, જનક કે અરે અરે યોગેશ્વર કથા ચાલુ રાખો. ત્યારે પ્રશ્ન કર્યો છે યોગેશ્વર, જનક દેખો મહેલ હળગે તમારો, તમારો મહેલ હળગે. ત્યાં બેઠા હતા ને બધા સાધુ સંતો, એ ઘડ્યા એક મારી કોપી હળગી જા, એક મારું ચૂંબડું બળ્યું, લાગી ગઈ એ લોકો ને. જનક ને કહ્યું કે તારો મહેલ હળગે, જવું નથી. જનક કહે મારું કઈ હળગતું જ નથી. કે લાલે શું એને જવાબ આપ્યો? જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શો. કહી દીધું મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. આ મિથિલા હળગે છે ને એમાં મારું કઈ હળગતું નથી, કારણ કે મેં મોરથી બધું હળગાવી મૂકેલું છે. હું તો આ મિથિલા આખી બળી ગયેલી રાખ જ માનું છું. હું એને મિથિલા માનતો હોઉં તો હળગે ને શું સમજણ છે? હો મેં રાખ્યા જ માન્યું છે. એમ માણસ પોતાના શરીરને ઘરને બંગલાને અગાઉથી રખ્યા માની લે, હા ને પછી હળગી જાય તો એને શોક ન થાય, કારણ કે એને માની જ લીધેલું હતું કે રખ્યા જ છે. શું શું આમ સારું માન્યું હોય ને હળગી જાય તો શોક થાય, એને કહી દીધું. અને હવે બહુ સરસ બોલ્યા, ભગવાનના ભક્તો ગાઓ, બધા પ્રેમથી ગાઓ, બહુ ગાવા જેવું છે. રાજ સાજ સુખ સંપત્તિ વાળી દેહ ગેહ દારા દામ,
રાજ સાજ સુખ સંપત્તિ વાળી દેહ ગેહ દારા દામ,
રાજ સાજ સુખ સંપત્તિ વાળી દેહ ગેહ દારા દામ,
રાજ સાજ સુખ સંપત્તિ.
પત્ની છોકરા ઘર બાર માલકત મીડી મેળી કોણ કોનું છે? કોઈ કોઈને કામ નથી આવતું. જનક બોલે આવું. જનક ની કથા માંથી માણસ આ શીખે, હૃદયમાં વાત ને ઘોળીને આમ દ્રઢતા કરે કોણ કોનું છે. સુનો આગળ જનક કહે,
એ અણ સમજણે આપણું સહુ માની રહ્યું મનમાય, અણ સમજણે
સુંદર શબ્દ બોલ્યા. જનક જોવે માણસ જીવમાં વિચાર કરે તો આપણું કઈ નથી 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 ભાઈ નથી, ખોટું માની રહ્યા છીએ આપણે. આપણે આમ ખોટું માની રહ્યા છીએ આપણું છે બધું, આપણું કઈ નથી, આપણું હતું નહીં, છે નહીં, હશે નહીં. માટે મોહ તજે માણસ જનક ની જેમ અસંગ રહે બસ. રાજ્યમાં રહીને એને આવી રીતે હા બધો સંગ છોડ્યો, લક્ષ્ય લેવા જેવો છે. તુચ્છ પદાર્થ હારો આપણે તણાઈ જઈએ
એવું ન હોવું જોઈએ. ખાવા ખટરસ નરેશ સુતને તોય ડોડા દેખીને દિલ ડગે. રાજાના દીકરાને તો આમ કેટલા ભોજન હોય સરસ સરસ, હે, તોય ડોડા દેખીને દિલ ડગે. નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ એને. હું રાજાનો કુંવર એવો કેપ નથી, એમ આપણને હજી ભાન જ નથી કે હું સહજાનંદી સિંહ છું. એમ સહજાનંદ જેવા સહજાનંદ પરમેશ્વર ને છોડી, એનું મનન ને ધ્યાન ભજન ને એમાં પ્રેમ આસક્તિ છોડી, નાશવંત બાયડીમાં, નાશવંત છોકરામાં, નાશવંત ઘરમાં, નાશવંત શરીરમાં હેત કરીશ, આટલો બધો મૂરખ ઠરીશ? આમ ના વિચારે, મન વિચારે, હમ ભગવાન મળ્યા, ભગવાનની ઉપાસના વે શું કામ, માયાનો આપણને એકદમ ઉમંગ છે, એમ ભગવાન મેળવવાનો ઉમંગ કરે. નેનપુરમાં દેવજી ભગત થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ ના આશ્રિત. એક જ દીકરો 20 વર્ષનો થયો, મૃત્યુ પામ્યો, એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પછી ઘરે આવ્યા બધા, એ બે માણાએ રાત્રે પ્રયાણ કર્યું કે આપણો એક જ દીકરો હતો, 20 વર્ષનો હતો અને ભગવાન લઈ ગયા, હવે આખું મલક કાયને આવશે. નેનપુરમાં ઘટી છે આ ઘટના. એ કે આખું મલક કાણે આવશે, 12 દી સુધી નહીં ભગવાન ભજે, નહીં ભજવા દે. ઓહો, તમારે ભાર્ય કરી, તમારે અંધ વખત નો આ ટેકો હતો, ગડપણ ની લાકડી હતી, તમારી આંખો હતી, ભાર્ય કરી છોકરો એમ મને રોજડા રોયા કર. માટે એમ કર, દેવજી ભગત એના ઘરના ને કહે છે, તું ઘીનો ઘડો લઈને જા ગઢડે મહારાજ ને સાધુ ને ઘી અર્પણ કર, રસોઈ થાય, અહીં દાડો કરીને હું કરવાનું કે હું એની સમજે, અને હું વયો જાવ તાળો મારીને વાળીએ, મને આવે હો હો કરતા ફાળિયા મૂકી રોવે, કોણ બાપો સાનો રાખે વ્યાજે. શું ઘટના ઘટ, એવું કર્યું એમણે, બોલો આપણા થાય ન થાય, હો ભાઈ ન થાય ન થાય, એ થતું છે. લોક લાજ ગળા સુધી કરી ગયેલી હોય એ કઈ આવી હુરાતન એને સડતું, એને જેમ થાય કોક કે આપણને કઈ. હા, કુળની મર્યાદા મેં તો કોરે લઈને મેલી, શ્રીજી ને જોઈને હું તો થઈ છું ઘેલી. આનું આ કામ છે, ગાંડા થઈ જાય ને એનું કામ ભગવાન ને ભાળી. ભગત તાળું ઠપકારી વ્યાગે વાળીએ અને એમના ઘરના ગયા, ઘીનો ઘડો લઈને ગઢડે જઈને ભગવાનના ચરણમાં ઘીનો ઘડો મેલ્યો અને પગે લાગ્યા પાલવ પાત્રી. મહારાજ કે કેમ ભગત સુખી છે ને? તારે કે હતા એથી વિશેષ થયા. આ નારી કે જો, નેનપુર ની નારી કે હતા એથી વિશેષ થયા, નગર જેનો 20 વર્ષનો એક નો એક દીકરો મરી જાય, અહી તો 12 મહિના સુધી રોવે. હા, આ તો કે છે હતા એથી વધારે સુખી થયા અમે. મહારાજ કે કેમ એમ કહો છો? કે એક હતો ને એને પરણાવવાની ઉપાધિ હતી, એ ગયો, શાંતિ થઈ, સુખે ભજન કરશું, કાંઈ લપ જ નહીં. શું સમજણે બોલ્યા વાળી હોય, વિચાર કરે માણસો આ કથામાંથી. હા, વિચારવા જેવી કથા, સમજે માણસ. પર્વતભાઈ ને ભગવાને કાગળ લખેલો, કાગળ લખવાની બીના એ હતી કે દાદા ખાચર નો એક ગોલો માંદો પડેલો, સમજ્યા, દાદા ખાચર નો ગોલો. એની સેવામાં મહારાજ કે, એટલે આ દરબારું તમારામાંથી કોઈ આ દાદા ખાચર ના ગોલાની સેવામાં રહે? મહારાજ, અમારાથી દાદાના ગોલાની સેવા ન થાય ઓ પ્રભુ, એવું કઈ થાય અમારાથી? મહારાજ કે, અમારો ખરો ભક્ત તો પર્વત છે. વખાણે દરબારું કે, હવે પર્વત પર્વત શું કર્યા છો, પર્વત કેવો ઘસે? મહારાજ કે, જોવું જોઈ લે, તમે ઓલી પરીક્ષા લેતા હો. એટલે મહારાજે કાગળ, મારે લખેલું કે આ કાગળ મળે એટલે જો હાથમાં કોળિયો લીધો હોય ને જમવા તો મોઢા ના મૂકે, પાણી નો પાલો પકડ્યો હોય પીવે નહીં, હાલતા થાય. કાગળ આવ્યો એ વખતે પર્વતભાઈ નો છોકરો છેલ્લી ઉંમરે મરવાની અણી ઉપર, હા, કઈ માંદો થઈ ગયો. પર્વતભાઈ બાજુ બેઠેલા, ગામના ઘણા માણસો બેઠેલા, એમાં કાગળ આવ્યો તો ભગવાન તેડાવે એટલે તરત જ હાલતા જ થયા. એટલે બીજા બધા કે, પણ ક્યાં આવ્યા? તો કે, મારે જવું જ છે ગઢડે, પણ આ છોકરાને ડસકા આવ્યા છે, તો કે એનું જે થતું એ કરશું, હું તો જાય. પણ મરી જાય તો મરી જાય, એમાં મારું શું કામ છે? બાળવા માટે લાકડાની જરૂર, શું સમજણ? આમ જો તો ખરા, આપણે કેમ થાય વિચાર તો ખરો તમે. આપણે ક્યાં ભગત અને ક્યાં ઈવડા એ ભગત, અને એ ભગત કહેવાય ને, આપણે ભગત કહેવાય. પણ ભગત ભગત માં તો લાખો યોજન ના વેળા, લાખો યોજન ના વેળા. પર્વતભાઈ હાલતા થઈ ગયા, પાદર પગે ને ત્યાં છોકરો દેહ છોડી ગયો. વહા એક માણસ ઘોડું દોડાવીને આવ્યો, પર્વતભાઈ પાછા વળો, છોકરો દેહ છોડ્યો. પર્વતભાઈ કે, એમાં પાછા હું વળવાનું? આંધળી બાંધીને લઈ જાઓ, વળગાવી દે.
ત્યાં તળાવ હતું ને એમાં પડી નાતા ગયા, વાટમાં હાલતા થયા, હાલતા હાલતા લુગડા ઉકાઈ ગયા, નાઈ વટ લીધું મરણ નું. આવા ગઢડે ભગવાન બેઠા છે સભા કરી. મહારાજ કે આવો આવો પર્વતભાઈ, કેમ મજામાં? તો કે હતા એથી વધારે મજામાં. કેમ એમ? તો કે એક ની ઉપાધિ હતી, શાંતિ હવે સુખે ભજન કરીશું. ઉપાધિ માને ભગવાન ના ભગત પરિવાર ને ઉપાધિ માને. શું કથા ભક્તો ની, શું ખુમારી છે. ભગવાન શ્રી હરિ પર્વતભાઈ ને કે છે, છોકરા જેવો છોકરો મરી ગયો અને તમને કઈ શોક થતો નથી? અને પર્વતભાઈ જવાબ દીધો, પડખે સાધુ બેઠા હતા ને એને લખી લીધો જવાબ. પર્વતભાઈ જવાબ આપ્યો, મહારાજ એમાં હું ચિંતા? અરે દીકરા જેવો દીકરો 20 વર્ષ નો જાય, તમને શોક ન થાય? મહારાજ પણ એમાં શેનો શોક? ખાટલા પાયો ભાંગ્યો હોય ને તો શોક થાય, કારણ કે ગીર માં જવું પડે, લાકડું લાવવું પડે, ઉતાર બોલાવવો પડે, એ વળી આવે નહીં સાંજ હવાર. હા છોકરો મરી ગયો એમાં હું? એ તો કે સાણ માં કીડા થાય એમ, સંસાર હોય એમ, છોકરા થયા જ કરે, એમાં કઈ મોટું કઈ વ્રત તપ ભજન થોડું છે, એ તેની મેળે થાય. આવો જવાબ આપી દીધો. લ્યો પર્વતભાઈ કે હજી થયું છે? બોલે દરબાર સામું જોઈએ, મળો પર્વત, મળો નક્કી મોટા પર્વત જેવો જ છે વા, એમ કે બેઠે બેઠે. મહારાજ ને પર્વતભાઈ કે, મહારાજ બીજું કઈ કામ કા? એટલામાં એક ભગત છે ને શેરડી લઈને આવેલા, માંદળિયા મહારાજ ને ધરાવ્યા. મહારાજ બે માંદળિયા જેમાં, પછી પર્વતભાઈ ને પ્રસાદે બોલ્યો શેરડી. પર્વતભાઈ કે, મહારાજ અમારા ઈષ્ટદેવ જમે ને તો હું જમું. મહારાજ કે, તમારો ઈષ્ટદેવ હું? હું શેરડી જેમાં? હવે હું વાંધો? તો કે તમે તો અમારા ભગવાન, અમારા ઈષ્ટદેવ તો બેઠા એ સાધુ. મહારાજ કે, એને તો રસકસ ના નિયમ છે. પર્વતભાઈ કે, જે દિવસ થી તમે સાધુ અને રસકસ ના નિયમ આપ્યા છે ને, એ દિવસ થી મેં પણ રસકસ ખાવાના છોડી દીધા છે. કેમ? અમારા સંત ન જમે તો અમારાથી કેમ જમાય? શું આત્મીયતા, વિચારો તો ખરા. હવે આપણો સત્સંગ તપાસો જોઈએ. તમે બધા તળિયા તપાસવા માંડો, તમારા સંત ન જમે તો અમારાથી કેમ જમાય? તે દિવસ થી હું નથી ખાતો રસકસ. સાધુ ને જમાડો, જમું કે? સાધુ ને પ્રસાદી આવી, મહારાજ કે ખાવા. પછી પર્વતભાઈ ખાધી. હો પછી કે, મહારાજ હવે મને હું કામ તેડે? કારણ કે દાદા ખાતો ને ગોળો માંદો પડ્યો છે ને, એની સેવા કરવા તમને તેડે. ઓહો મહારાજ, એવા મારા ભાઈ ક્યાંથી? દાદા ખાતર જેવો તમારો ભગત અને એની જે સેવા કરનારો જે ગોલો, એની મને સેવા ક્યાંથી મળે? કે મહારાજ ઓલા દરબારો ને કે, જો લ્યો આ પર્વત. ઓલા સુરા ખાતર ને કે, ભણે પર્વત તો મહારાજ તમારો પર્વત, અમારેથી પર્વત જેવું ન થવાય. કે એટલે આમ કહી દીધું. આમ છે આખ્યાનો બધા આવા છે, રોમાડા ઉભા કરી ના કહેવા છે. અને સારું કડક સાચી હોય તો બે એકાય, નહીં તો ઉભું થઈને હેલ્યું હોય જ જવાય. થયા આવે આવા ભગત, મોટી મોટી વાતો કરે છે. હે મહારાજ ને સરસ થાળ કર્યો, કુણી રોટલી ઘીમા બોલી રહ કાઢ્યો, એવી વાતો કઈ કરતા નથી. તો આમ એમ થાય, ખારો મહારાજ એમાં પરિષદી આપશે એમ. એક વાર હું કથા કરતો હોઉં ત્યાં ખોપાળામાં, પછી એમાં વાત આવી કે મોટી બાઈ સરસ મજાનો થાળ કર્યો, મહારાજ ને જમાડ્યા, અને એ સુંદર મજાના લાડુ, અંદર રસ રોટલી. એક વડીલ કે, આ મને બહુ ગમ્યું. લ્યો પછી થોડીક વાર થઈ ને કે, મહારાજ જમી રહ્યા અને બધાને પરસાદી આપી, તો મને હળુક લઈને કે, સ્વામી એ તો મને ઈચ્છી વધારે ગમ્યું. આમાં સમજાણું તમને? એમ કે, મહારાજે પરસાદી આપી તો સ્વામી તમે પરસાદી કઈ આપો કે નહીં? એક વાર એક સ્વામી પેંડા વાળતા હતા, સમજાય, બેઠા બેઠા. એમાં એક હરિભગત આવ્યો, પેંડા વાળતા હતા ને એટલે તાજા મજાના પેંડા. એને ખબર પડી પેંડા બનાવ્યા છે, પેંડાની પ્રસાદી ખાવાનું મન થયું. સમજે ભાઈ, એમ તો સીધી મગાઈ નહીં આવી કે સ્વામી પ્રસાદી આપો. એટલે સ્વામી ભાઈ આવીને કે, સ્વામી આ તો મને એવું સરસ સપનું આવ્યું, એવું સરસ સપનું. સ્વામી કે, શું સપનું? અરે સ્વામી બહુ સરસ તો કરો. કારણ કે આજ તો મને સપનામાં મંદિર આવ્યું, પછી તમે બધા સંતો દેખાણ. સ્વામી કે, હોય ને હા. પછી મને એવું સપનું આવ્યું તમે પેંડા બનાવો. સ્વામી કે, હોય ને હા. અને પછી તો તમે મને ખોબો ભરીને પેંડાની પ્રસાદી આપી. ઓહો હું તો રાજી રહી. ઓલ્યા સ્વામી ન દેવા હોય તો ખોબો ભરી નહીં, પણ એક બે તો દેવા પડે ને. પછી સપનામાં આવ્યા એટલે કેટલા હોશિયાર. હે આવું છે માટે શુદ્ધ સાચા ભગવાનના ભક્ત થવું.
ભગવાન સ્વામિનારાયણ ની ઉપાસના થઈ આપણને સર્વોપરી પ્રભુ ની ઓળખાણ થઈ ભજન કરીએ છીએ, કંઠી ધરીએ છીએ, પૂજા તિલક ચાંદલો રાખીએ છીએ, તો સાચી સમજણી કેળવીએ બસ જરૂર છે. એમ સિદ્ધ ને રહીએ કંગાલ, ભગવાન મળ્યા છે. સાંભળો સ્વામી ના શબ્દમાં, સિદ્ધ ને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધ ને રહીએ કંગાલ રે, સિદ્ધ ને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધ ને રહીએ અમલ સહિત વાતો ચરવી માની મનમાં નિહાલ, અમલ સાથે કેપ વાળી વાત કરો હવે ન શું થાય. અરે રાજા ની રાણી ભમિ ભીખ માંગે અને હાલે કંગાલ ને હાલ, ઘર લજામણી રાણી જાણી રાજા ખીજી પાડે વળી ખાલ. શું લખ્યું સ્વામીએ? કઈક લખ્યું અનુભવાયું હશે એવું લાગે. એમ કહેવાય છે કે રાજા કઈ ઘોડે ચડી નીકળેલો આમ ફરવા, એમાં એ દાંતણ કાપે પણ દેખાવડી વધારે. રાજાને મોહ થયો. રાજા કે તને મારે પટરાણી બનાવ, રાજી થઈ ગયું. રાજા નું માંગુ આમે હલી બે દીધી ઘોડે લાવ્યા રાજમહેલ, મુખ્ય પટરાણી બનાવી હમ સિંહાસનમાં બે રાજા પાનખર. થોડા દિવસ એમના રહી રાજમહેલમાં, પણ ઓલી વગડામાં રખડેલી ને દાંતણ નાખવા જવાની રોજ આમ ટેવ પડી ગયેલી, અંગ થઈ ગયેલું. લેજો દાંતણ, લાવજો રોટલો. રાજમહેલમાં ન ગમે આમ હુકાતી જાય. હમ રાજા પૂછે કરે કરે તું હુકાતી કેમ જતો? કઈ નઈ, અરે નિત્ય મિષ્ટાન મેવા જમવા તોય લોહી હુકાય, લુખો રોટલો ખાઈને તાજી હતી એવી તાજી ન રહી તું તો. આ કઈ બોલે નઈ. એક વાર રાજા હાજર નહી એટલે આને એમ થયું આમ નહી મજા આવે, મારે મારું અંગ કરવું પડશે. એટલે એક ખોય વાળી લુગડા નહીં મલકર જૂના રોટલા કટકા બટકા નાખ્યા થોડા, એ બધા બારીએ બારીએ કટકો કટકો મૂક્યો. પછી દાંતણ લઈને નીકળી બારી જઈને કે લેજો દાંતણ, એમ કહીને દાંતણ મૂકે ઓલો કટકો લઈને જોડી નાખે. આમ રખડે મહેલમાં. આ કેવું કહેવાય વિચાર કરો. સમજાય છે કથા? ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન મળ્યા છે. હા પુરુષોત્તમ નારાયણ ને પરિણા છીએ. કોણ આપણા પતિ ધણી કોણ છે? હવે વિષયના બટકે હારું થઈને રાડ્યું નાખશું બારીએ જઈને કે દેજો ભિખારી લાગી. હા હવે તો ભજો પર બ્રહ્મ ને મોકો આવ્યો છે. એમાં રાજા આવ્યો બરોબર, આ બધું હાલતું હતું. રાજાને જોઈને ચડી રી, શું છે આ બધું? ખીજી પાડે વાળી ખાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ રે, ખીજી પાડે વાળી ખાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ રે. તેમ ભક્ત થઈ ભગવાન નામ અને રહે વિષયમાં બે હાલ, તે તો પામર નરજારો પુરા અને હરિભક્ત ની ધરી છે ઢાલ. ખોટી દેખાવની તો પામર છે, હરિભગત નો તો ખાલી દેખાવો કર્યો. નિષ્ફળ સ્વામી આવું કે વળી કહ્યું, તન મન આશા તજી તુચ્છ જાણી અને કાઢવું સમજી એ સાલ, આવું સમજે ની ભક્ત, નિષ્કુલા આનંદ એ ભક્ત હરિનામ. બીજા બીજા ને જો કે બજારી બકાલ,
બીજા બજારી બકાલ રે સંતો
જો ભગવાન નો મહિમા સમજાય જાય ને મહારાજ નું માધ્યમ, તો વિષયમાં ખેંચાણ ન થાય, વિષયમાં બેહાલ ન રહે. ભગવાન સમજાઈ જવા જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે, બહુ બહુ વર્ષથી સત્સંગ કરતા થકાય, જેવું જોઈએ એવું ભગવાન નું મહાત્મ્ય ન સમજાણું હોય ને, એટલે ભગવાનમાં આમ ચિત્ત ખેંચાય નહીં. અને સ્ત્રી છોકરાનો મહિમા બહુ સમજાઈ ગયેલો હોય, સમજ્યા? આમ આપણે ક્યાંથી સ્ત્રી એમ, જેમ 60 વર્ષે કોઈક વાંઢા ને માન પૈણેતર મળે ને, તેને બહુ માધ્યમ હોય, સમજ્યા? આહા, આપણે બાયડી ક્યાંથી? અને એમાં 60 વર્ષે છોકરો થાય તો એને આમ અયું ઉભરાયા કરે, આપણે દીકરો એમ. પણ હવે એ તો બધાને હોય જ, જગતમાં બધાય ને ઈચ્છે જ. ભગવાન ક્યાંથી આપણે, એમ જો હૃદયમાં મહિમા આવી જાય ને આર પાર, તો વિષય ભલે ને આટા મારે અડખે પડખે, પછી ચીતી એમાં ન જાય. કારણ કે ઘી મેલીને છાશ કોણ પીવ, હા, ખારેક મેલીને ખરેરા કોણ ખસ, અમારું તો મૂકીને ઝેર કોણ, લીમડાનો કડવો રસ કોણ, સાંકરના ગળ્યા પાણી મૂકીને પીવે, સગત તો આવું છે. માટે ભગવાનના ભક્ત પરમાત્માનો મહિમા કથામાંથી લે, જીવનમાં ઉતારે. આવતીકાલ સવારે નળ અને દમયંતીની કથા આવે, સરસ આખ્યાન છે, જબરજસ્ત. સહજાનંદ સ્વામી મહારાજ.